ගරු නලින් බණ්ඩාර මන්ත්‍රීතුමා,
ඔබතුමාට බොහොම ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන් ඉතාම වැදගත් වැසිසයන් කීපයක් ඇත්තේ කාරක සභාවස්ථාවේ කතා කරන්න ලැබීම ගැන. විශේෂයෙන්ම අද අවස්ථා කීපයකදීම අනුරාධ කුමාර නිසානායක මහත්මයා, ඒ වගේම අපේ නිමල් සිරිපාල සිල්වා ඇමතිතුමා මතක් කරා මේ පළාත් පාලන මැතිවරණය පිළිබඳව. අතරම් පළාත් පාලන මැතිවරණය පිළිබඳව ගරු අපගේ මැතිවරණ කොමසාරිස්තුමා අද තීන්දුව කරලා තියෙනවා. මේ මාසේ 27ත් එතනින් දවස් 14ක් ඇතුළත නාම යෝජනා කැඳවීම සඳහා. අතරම් අපි තාමත්ම සතුටු වෙන කාරණයක් නාම යෝජනා කැඳවීමට දිනයක් නිකුත් නියම කිරීම පිළිබඳව. මොකද අපි තාම උනන්දුවකින් තමයි ගරු සභාපතිතුමනි මැතිවරණය සඳහා ඉන්නේ. විශේෂයෙන් එක්සත් ජාතිපක්ෂය පසුගිය වසර දෙක තුල මැතිවරණ පිපාසයකින් පෙළුණා. මොකද අපිට අවශ්‍ය වෙලා තිබුණා මැතිවරණයක්. අපි කරපු වැඩ ටික මේ අවුරුදු දෙකේ මොනවද කරේ කියන එක ජනතාව ඉදිරියට ගිහිල්ලා අපේ ජනතාවගේ සිත් සතන් පිළිබඳ අවබෝධයක් ලබා ගැනීමේ ලොකු උමනාවක් තිබුණා. මොකද ගමේ වැඩ වෙච්ච වසර දෙකක් විදියට හඳුන්වන්න පුළුවන් මේ වසර දෙක. විශේෂයෙන් මගේ මැතිවරණ කොස්ටාසේ බිංගිරියේ රුපියල් කෝටි 191ක වැඩ කරලා තිබුණා ගිය අවුරුද්දේ දෙසැම්බර් 31 වෙනකොට. රුපියල් කෝටි 191ක්, ඒ කියන්නේ රුපියල් බිලියන් 1.9ක් මගේ ආසනේ විතරක්. ඒ වගේ දෙවැන්ත වැඩ කොටසක් කරලා තියෙනවා මේ අවුරුද්දෙත් එක. මේක රුපියල් කෝටි 300 ඉක්මොල යනවා. ඉතින් මේ වගේ ප්‍රතිඵල අපි ලබා ගන්න ඕන. මේ ප්‍රතිඵල ලබා ගන්න තියෙන අවස්ථාව තමයි ප්‍රාසභා මැතිවරණය. ඉතින් මම දන්නවා නිමල් සිරිපාල සිල්ලා මැතිතුමා කිව්වා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයට කිසිම ඌමනාවක් නැහැ කියලා මැතිවරණය කල් දාන්න. ඒ නිසා එතුමාලා ඉදිරිපත් වෙනවා කිව්වා 22 වෙනිදා නඩුවට. එතකොට එක්සත් ජාතිපක්ෂ ඉදිරියට අපෙන් ඉදිරිපත් වෙනවා. පොදු ජන පෙරමුණද මොකද්ද කියන එකනුත් එක්ක ඉදිරිපත් වෙනවා. ජනතා මිත්‍ර පෙරමුණත් එක්ක තියෙනවා. ඉතින් එහෙනම් ප්‍රශ්නයක් නැහැ, කිසිම ගැටලුවක් නැතුව අපිට බහුතර මතය අනුව මම හිතනවා අධිකරණය තාම වැදගත් තීන්දුවක් දෙයි කියලා. මේ මැතිවරණය කල් නොදා පවත්වන්න නියමිත දින වකවානු තුල ඇතුළත. මොකද මැතිවරණ කල් දාන්න අපිට සිද්ධ වුණා යම් නෛතික හේතු කාරණා මත. පළාත් පාලන කොට්ටාස නිර්ණයවල තිබුණු බලපතල ගැටුම් නිසා හොඳ මැතිවරණ ක්‍රමයක් ගේන්න කාන්තාවට වැඩි ඉඩක් දෙන්න කටයුතු කරන්න කියලා තමයි අපිට යම්කිසි ප්‍රමාදයක් වුණේ. දැන් ඒ ප්‍රතිපාදන සියල්ලම සකස් වෙලා නිසා කිසි ප්‍රමාදයක් නැහැ. අපිට නිසි වෙලාවට මැතිවරණ තියන්න පුළුවන්. ඒ නිසා අපි දැඩිව කියා සිටින එක්සත් ජාතිපක්ෂයේ විදියට අපිට අනිවාර්යයෙන් මැතිවරණයක් අවශ්‍යයි. අපි අනිවාර්යයෙන් මැතිවරණයට සූදානම්. අපි ඒ වගේම අනිවාර්යයෙන් මැතිවරණය ජයග්‍රහණය කරනවා කියනවත් දැඩි විශ්වාසයක් අපේ තියෙනවා. ඒ නිසා මැතිවරණයට බයපක්ෂයක් නෙමෙයි එක්සත් ජාතිපක්ෂය. මෙතන දැන් බලපුවම කවුරුත් මැතිවරණයට බය නැහැ. එනම් සියලු දෙනාම එකතු වෙලා තරඟයට යමු. රේස් එකේ කවුද දිනන්නේ කියලා මැතිවරණය පස්සේ දිනා ගන්න පොළ බලා ගන්න පුළුවන්. විශේෂයෙන්ම අවුරුදු 10ක් මේ ආණ්ඩුව කරලා මේ රටේ ආණ්ඩු කරලපු අවුරුදු 10ක් මේ රට ආපස්සට ඇදගෙන ගිය මේ රට ණය කන්දරාවක් කරපු මිනී මරපු රට උගස් තියපු පාලකයෝ දැන් ආයේ සුදු පිරුවට ඇඳගෙන එනවා පාලන බලය ගන්න. මේක මහා විහිළුවක්. අපේ ජනතා විමුක්ති පෙරමුණ බලය ඉල්ලනවා. ප්‍රශ්නයක් නැහැ. අන්න එක්සත් ජාතිපක්ෂයේ මේ ආණ්ඩුව එපා නම් ඊළඟට යන්න පුළුවන් ජනතා මිතුරු ප්‍රත්තට මේ රටේ මිනිසුන්ට. හැබැයි හොඳට මතක තියාගන්න කිසිම ආණ්ඩුවක් කිසිම ජනතාවක් සූදානම් නැහැ අර අවුරුදු 10ක් දුක් විඳපු මිනිස්සු විදියට නැවත රාජපක්ෂ පාලන යුගයකට යන්න. කිසිම රටේ ජනතාව සූදානම් නැහැ. එයාලත් එක්ක ඉන්න වන්දි බට්ටකම් කරපු ලක්ෂ 3-4ක් ඇති ඕන දෙයකට එන තැනට ඉංජු ගේපුවාම රැස්වීම් වලට යන පිරිසක් ඇති. එහෙම හැර රටේ බහුතර ජනතාව සූදානම් නැහැ නැවත රාජපක්ෂ පාලනයකට යන්න. මේ රටේ මේ ආණ්ඩුවේ අඩුපාඩු තියෙනවා. අපි කියන්නේ නැහැ කියලා. අඩුපාඩු හදාගෙන අපි ඉස්සරහට යන්න තමයි කටයුතු කරන්නේ. දැන් හොඳම උදාහරණේ සඳුදට ගරු අගමැතිතුමා බොන්ඩ් කමිෂන් එකට යනවා. මේ ප්‍රවෘත්තියම ඇති මේ රටේ අපි හදපු යහපාලනය ගැන කතා කරන්න. මේක රාජපක්ෂ යුගය වෙලා තිබුණා නම් එහෙම එහෙනම් ඉර බස්නාහිරෙන් පායනවා හා සමාන කතාවක් වෙනවා. රාජපක්ෂ යුගයේ අගමැතිවරෙක් තියා පාර්ලිමේන්තු මන්ත්‍රීවරෙක් තියා ප්‍රාදේශීය සභා මන්ත්‍රීවරෙක්වත් නීතිය ඉදිරියට ගෙන යන්න පුළුවන් වුණා නම් ඒක අපිට විශ්වාස කරන්න පුළුවන් කාරණයක් නෙමෙයි. අපි දැක්ක ප්‍රාදේශීය සභා මන්ත්‍රීවරු කරපුවා එයාට නීතිය ඉෂ්ට වුණේ නැහැ. අද අගමැතිතුමා ඇවිල්ලා තිනවා බොන්ඩ් කමිෂන් එක ඉස්සරහට. මම දන්නවා මේ රටේ බහුතරයකට අවශ්‍ය වෙලා තිනවා අවුරුදු 40ක් දේශපාලනයේ නිරුද්වෙද්දී පිරිසු දේශපාලඥයෙක් විදියට මිස්ටර් ක්ලීන් විදියට කටයුතු කරපු ගරු රනිල් වික්‍රමසිංහතුමාගේ ඇඟේ කුණු පැල්ලමක් ගන්නද. හැබැයි හොඳට මතක තියාගන්න ඒක නම් මේක අපේ කරන්න හම්බෙන්නේ නැහැ. ගරු අගමැතිතුමා කියන්නේ බොහෝම ධනපති පන්තියකින් ඇවිල්ලා තමන්ගේ ධනය අපි දන්නවා මගේ ගමේ උඩුබද්දාවේ අක්කර 500ක් තිබුණු කෙනෙක් 1972 ඉඩම් පිළිබඳව ඒ රජයේ තීන්දුව ගන්නකොට අද අක්කර 50කට සීමා වෙලා තියෙනවා. අපේ පන්සල් අදලා තියෙන විහාර විහාරස්ථාන අදලා තියෙන්නේ ගරු රණවීර වික්‍රමතුමන්ගේ මෑණියෝ. ඒ වගේ දේපල තිබිච්ච අය. තමන්ගේ දේපල තියෙන තැනවත් දන්නේ නැති නායකයෙක් රණවීර වික්‍රමතුමා කියන්නේ. මේ අවුරුදු 40ට කිසිම තැනක කුණු පැල්ලමක් ගාගත්තේ නැති නායකයෙක්. ඉතින් ඒ මිස්ටර් ක්ලීන් ගෑගේ මඩ පැල්ලමක් ගන්න ගිහිල්ලා ඒ මඩ ගාන්න උත්සාහ කරන නායකෙම ඇඟේ මඩ තැවෙනවා කියන එක තමයි මම කියන්නේ. ඒ නිසා ලබන සඳුදා ගරු අගමැතිතුමාව කොමිෂන් එකට ගෙන යන්න ගත්ත තීන්දුවම මේ රටේ ලබාගත්තු ජයග්‍රහණයක්. මේ රටේ ජනතාව බලාපොරොත්තු වෙන හැම රටක්. එහෙම රටක් තමයි ඉස්සරහට යන්න ඕනේ. ඉතින් ඒ නිසා මම හිතනවා ගරු අගමැතිතුමා කිසි වෙලාවක මැලුන්නේ නැහැ. මේට කලින් කිව්වා මම ඕනෙලාවක එන්නම් කොමිෂන් එකට කියලා. එතුමා අහපු ප්‍රශ්න වලට දිවුරුම් ප්‍රකාශයකින් උත්තර දුන්නා. ඒ නිසා සඳුදා ගිහිල්ලා එතුමාගේ ගෙන් අහන ප්‍රශ්න වලට උත්තර දෙයි. ඒ ප්‍රශ්න උත්තර දුන්නාට පස්සේ මම හිතන්නේ ඉතාලම කෙටි කාලෙකින් මේ කොමිෂන් එකේ වාර්තාව එළියට දැම්මොත් හොඳයි. මේක මට හිතෙනවා වෙලාවකට අර හොද මඩේ දානවා වගේ වැඩක් කියලා. ඉතින් එහෙම වෙන්නේ නැතුව මේක ඉක්මන් කරලා කඩිනම් කරලා කටයුතු කරුවොත් මම හිතන්නේ ඒක තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ. ඒ වගේම කියන්න ඕන කාරණයක් තියෙනවා. දැන් අගමැතිතුමාගේ අමාත්‍යංශය. ඉස්සර නම් අපේ රටේ අගමැතිවරු හිටියද කියලාවත් මට නම් මතක නැහැ. රාජපක්ෂ යුගයේ අගමැතිවරු නෙමෙයි හිටියේ පඹයෝ. චන්ද්‍රිකා බණ්ඩාරනායක කාලෙත් හිටියේ අබරාමැතිනේ මේ පඹයෝ. ඒ වගේ යුගයක් අපේ රටේ තිබුණා. හැබැයි අපි එහෙම නෙමෙයි අද වැඩ කරන ඇමතිවරයෙක් ඉන්නවා. අගමැතිවරේ. දැන් ඊයේ පෙරේදා ඇගේම් වැඩසටහනක් තිබුණා. කෝප අයකේ කමිටි ඔන් පබ්ලික් ඇකවුන්ට්ස් රජයේ ආයතන වලින් අංක දෙකට තේරලා තියෙන්නේ ඔෆිස් ඔෆ් ද ප්‍රයිම් මිනිස්ටර්. මේ ප්‍රයිම් මිනිස්ටර් අග්‍රාමාත්‍ය කාර්යාලයේ තමයි හොඳම සේවා ඇගෙීමට පත් වෙලා තින්නේ. විගණකාදී දෙපාර්තමේන්තුව තමයි මම හිතන්නේ පළවෙනි ස්ථානයේ පත් උනේ. ඒ වගේ හොඳ ආයතනයක් බවට පත් වෙලා තිනවා. ඉස්සර හැම නෙමෙයි අගමැති කාර්යාලය. එතන දන්සල් දෙන මිනිස්සුන්ට කණ්ඩ බොන්න දෙන දන්සලක් බවට පත් වෙච්චි මහජන ධනය නාස්ති කරන තරක් බවට පත් වෙලා තිනවා. අද හැම නෙමෙයි අගමැති කාර්යාලය කියන එක බොහොම හොඳ වැඩ කරන හොඳ ආයතනයක් බවට පත් වෙලා තිනවා. අගමැති අග්‍රාමාත්‍ය ලේකම්තුමා තුල නිලධාරීනේ වැඩේ හරියට කරනවා. ඒ වගේම නරක තනුත් තියෙනවා. දැන් අපි කොමිෂන් සභා හැදුවා. අපි කොමිෂන් සභා හැදුවේ ඒකාධිපති පාලකෙක් යටතේ ඉඳලා ජනවාරි 8 වෙනිදා බලය විනාශ කළා. හැබැයි මේ සමහර කොමිෂන් සභාවල සභාපතිවරුද ඒකාධිපති විදියට වැඩ කරනවා. තමන් දැනගන්න ඕන තමන්ගේ බලය රටේ යාන්ත්‍රණය ඉස්සරහට යන විදියට වැඩ කටයුතු කරන්න. දැන් කොමිෂන් සභාවක් විදියට රාජ්‍ය සේවා කොමිෂන් සභාව අද ඒකාධිපතින් බවට පත් වෙලා යම්කිසි ගුරු මාරුවක් වේවා වෙනත් රාජ්‍ය සේවකේ මාරුවක් වේවා මේ හැම එකම කොමිෂන් සභාවට දාන්න ඕනේ. මේ ආයතන වල ඉන්න අමාත්‍යංශ ලේකම්වරු අතිරේක ලේකම්වරු එයාට බලය තියෙනවා. ඒ නිසා මේ අද රාජ්‍ය සේවා කොමිෂන් සභාව කියන එක හැමදේම තමන්ගේ සාක්කුව අතට දාගෙන තමන්ගේ සරමස්ත දාගෙන තමන්ගේ බලය පාවිච්චි කරලා මේ රාජ්‍ය යන්ත්‍රණය කර්මන්නේ කරලා තියෙනවා. ඒ නිසා මම හිතන්නේ මෙතන ඉන්න ලේදාරි ඇති කොමිෂන් සභාව සභාපතිතුමාලා මේක කරන්න යන්න එපා. අපි කොමිෂන් සභාව හැදුවේ මේ රට අකර්මන්නේ කරන්න නෙමෙයි රට ස්වාධීනව රාජ්‍ය යාන්ත්‍රණය ඉස්සරහට යන්න පුළුවන් පිටුබලයක් ගන්න මිසක් අසාධාරණයට පෙස්වමකට වග විභාගයක් කරන්න ආයතනයක් වලට පත් කරන්න මිසක් මේ රාජ්‍ය යාන්ත්‍රණය අකර්මණ්‍ය කරන්න දෙමි. ඒ නිසා ඒකත් මම මතක් කරනවා. ඒ වගේම තවත් කියන්න ඕන කාරණයක් තියෙනවා. දැන් මේ දවස්වල වැඩියෙන්ම කතා කරන්නේ අර්ජුන් නලසේස් මහත්තයාගේ දුරකථනයට කෝල් ආපුවයි කෝල් ගියවයි. ඉතින් මම හිතන්නේ මේක හොඳයි කතා කරන එක. හැබැයි මේ එක තැනකට විතරක් ලඟු වෙන්න හොඳ නැහැ. අපි දන්නවා අර්ජුන් අලෝසියස් මහත්තයාගේ ගජමිතුරෝ ඒ පැත්තේ ඉන්නවා. ගජමිතුරෝ ඒ පැත්තේ ඉන්නවා. එතුමා මේ පර්පචුවල් ට්‍රෙසරිස් හැදුවේ අදයිය නෙමෙයි. රාජපක්ෂ පාලන යුගයේ ඒකේ පර්පචුවල් ට්‍රෙසරිස් ආයතනයේ අධ්‍යක්ෂකවරියක් විදිහට හිටියා. හිටපු කබ්‍රාල් මහත්තයාගේ නංගි. ඒ වගේම ওই පැත්තේ හිටපු කුමාරවරු බොහොම ළඟින් ගජමිතුරෝ විදිහට අලෝසියස් මහත්තයා වාසය කරා. ඒ නිසා මේ පාර්ලිමේන්තුවේ 225ම වාර්තා ගන්නවා හරියට. 225ම ගන්නවා. ඒ වගේම මේ වාර්තා ගන්න ක්‍රමවේද පිළිබඳව කරු කතානායකතුමත් වග කියන්න ඕනේ. එතුමා බලන්න ඕනේ මේ කොහොමද ගන්නෙ කියලා. මොකද මේ වගේ සමහර පෞද්ගලිකත්වයේ තියෙන පුළුවන්. වෙනත් කාරණා කියන්න පුළුවන්. දැන් උදාහරණයක් විදිහට අපිට අපේ දුරකථනයට අපිට ඕන මිනිස්සුත් කතා කරනවා, අපේ තරහකාරයොත් කතා කරනවා, අපි අකමැති මිනිස්සුත් කතා කරනවා. සමහරලාට ගමේ ඉන්න කශිප පෙරමිනියක් කතා කරලා අනේ මහත්තයෝ මගේ අර කශිප ටික අල්ලගෙන ගියා මට අපාරම් දෙන්න කියලා කතා කරනවා. නමුත් අපිට දේශපාලඥයෝ විදිහට මේවට සමන් දෙන්න වෙනවා. අපිට වඩා උත්තර දෙන්න වෙනවා. අපි ඒක ඊට පස්සේ ඒකට මොකක්ද ගන්න ක්‍රියාමාර්ගය කියන එක වෙනම කාරණයක්. ඒ නිසා එන දුරකථනයක් කෝල් එකක් ආව පළියට හෝ කෝල් එකක් ගත්ත පළියට හෝ අපිට මිනුම් දණ්ඩක් දෙන්න පුළුවන් නම් අන්න හවල් මේ කුඩුකාරයා හැම නැත්තම් මිනිමරුව හොරා නලින් බණ්ඩාරට කතා කරලා තිනවා. නලින් බණ්ඩාරත් මේ හොර හොරක මේ හවුල්කාරයෙක් මේ මිනිමරු මේ හවුල්කාරයෙක් කියලා එහෙම තීන්දුව ගන්න බෑ කරු මූලස්සන මන්ත්‍රීතුමනි. කෝල් එකක් ආව පළියට තීන්දුව ගන්න බෑ. ඒ නිසා පැහැදිලිව අපි කියනවා මේ වගේ තියෙන හඬපට එළියට දාන්න. එතකොට පුළුවන් දැන් අපි අජිත් පීපරමැතුමාලා මේ සුජය සේන්සි මන්ත්‍රීතුමාලා අපේ හෙක්රප්ප මන්ත්‍රීතුමාලා හර්ෂණලා අපේ දයසිදාස මන්ත්‍රීතුමාලා ඉතින් මේ මේවා නිවැරදි වෙන්න ඕන. ඒ නිසා කෝල් එකක් ආවා ගියා කියලා මේකේ හෙඩ්ලයින් දාලා දේශපාලන චරිත ඝාතනය කරන්න හදනවා නම් මේ ගරු පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ගේ ගරුත්වය කැලසන්න හදනවා. ඒක වැරදි විදියක් ඉදිරියක් කියලා මම දකින්නේ. ඒ නිසා මේක සම්බන්ධව මට අවසන් කරන්න තත්පරයක් දෙන්න කටයුතු කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඒ වගේම අපේ පාර්ලිමේන්තුවට තද අදාළ කාරණයක් සෑ ගරු මුරාසෝ මන්ත්‍රීතුමනි අපේ පාර්ලිමේන්තුවේ ඇති බිලියට් කාබරය සහ ආයුර්වේද මධ්‍යස්ථානය සම්බන්ධ පොඩි පොඩි අඩුපාඩු ටිකක් තියෙනවා. මම ඒකත් මතක් කරනවා. විශේෂයෙන් ඒකේ තියෙන ත්‍රෙඩ් මිල් මැෂින් එක අවුරුදු 10ක් පරණ එකක්. මේවට අලුත් කට්ටල ලබා දුන්නොත් හොඳයි. ඒ වගේම සම්බාන මධ්‍යස්ථානයේ අපේ එන අයට පත්තරයක්වත් බලන්න තිබුණොත් හොඳයි ටිකක් එතන ඉන්න ගමන්. ඒ වගේම ඉන්ටර්නෙට් සම්බන්ධතාවය තිබුණොත් ඒක කම්පියුටර් එකක් නැහැ. ඒ වගේම ආයුර්වේද මධ්‍යස්ථානයේ ඇති නාන කාමර සහ වෙසිකිලි කාන්තා පිරිමිදෙන වෙන් කරලා නැහැ. ඒ නිසා මම ගරු කතානායකතුමාගේ මේ පාර්ලිමේන්තුව අවධානය යොමු කරනවා මේ සම්බන්ධවත් කටයුතු කරන්න කියන එක මතක් කරමින්. විශේෂයෙන් ජනවාරි මැතිවරණය තීරණාත්මක මැතිවරණයක් ගමේ පුංචි ආණ්ඩුව එක්සත් ජාතිපක්ෂයට. මොකද මේ ආණ්ඩුවේ සේරම බණින්නත් එක්සත් ජාතිපක්ෂයනේ. මේක UMP ආණ්ඩුවක් කියලා. ඉතින් ගමේ මිනිස්සුත් එක තීන්දුව කරලා ඉවරයි. ගමේ මිනිස්සුත් තීන්දුව කරලා ඉවරයි. බලය තියෙන පැත්තට තමයි ප්‍රාදේශ සභාව දෙන්න ඕනේ. ඒ නිසා අපිට හොඳ කියන වගේම බණින්නත් UMPට ඒ වගේම ගමේ මිනිස්සු තීන්දුව කරලා තියෙනවා. බලයේ තියෙන එක්සත් ජාතිපක්ෂයට එහෙනම් බලයේ තියෙන පැත්තට ගමේ පුංචි ආණ්ඩුව දෙන්න කියනවා කියන එක තීන්දුව කරලා තියෙන නිසා ජනවාරි මාසය අග වෙනකොට හොඳට මතක තියාගන්න 80%කට වැඩි ප්‍රමාණයක් ප්‍රාදේශීය සභා පළාත් ප්‍රාදේශීය නගර සභා සහ මහා නගර සභාවල බලය එක්සත් ජාතිපක්ෂයට හිමි වෙනවා. ඒක වළක්වන්න බෑ. ඒක ස්ථිරයි කියන එක මතක් කරගෙන මම නවතින බොහොම ස්තුතියි.
ඔබ ස්තුතියි. මේ ඔබතුමා කිව්ව සම්බාහන මධ්‍යස්ථානයක් අපේ නෑ. ආයුර්වේද ප්‍රතිකාර මධ්‍යස්ථානයක් තියෙන ආයක වැඩිහිටියයි මාධ්‍යෙන්
නෑ
සම්බාහනයක් නෑ එතන.
නෑ සම්බාහනයක් තියෙනවා ඔබතුමා.
නෑ සම්බාහනයක් ඇති ආයුර්වේද
සම්බාහනයක් තියෙනවා.
ආයුර්වේද
ප්‍රතිකාර මධ්‍යස්ථානයේ සම්බාහනයක් තියෙනවා.
නෑ ඒක හරි. නමුත්
ඉතාලිය ඔබතුමා ආයුර්වේද මධ්‍යස්ථානය ඔව්.
ඒක ඉංග්‍රීසියෙන් වෙන පැත්තකට යන්න පුළුවන්. සෝම කවුද විමල විර දිසානායක මන්ත්‍රීතුමා?
කරු සභාපතිතුමනි, දේශේක අයවැය ලේඛනය එම දේශයේ ජාතියේ ආර්ථිකයේ සංවර්ධනයේ ස්ථාවරත්වයේ පැවැත්මේ පුරෝකථනයක් කඩපතක් වෙනවා. එම අර්ථයෙන් ගත් කළ 2018 නිල්කොළ ජාතික අයවැය ලේඛනය තුළ අන්තර්ගත දේ පිළිබඳව සංවාදයක සංකතනයක මේ ගරු සභාව ඉදෙන මේ මොහොතේ ඒ පිළිබඳ යමක් කීමට මමද කල්පනා කරමි. අද මේ ගරු සභාවේ මං හිතන්නේ මුදල් ඇමතිතුමත් නැහැ, මුදල් නියෝජ්‍ය ඇමතිතුමත් නැහැ. අපිට විජිත් සොයිසා ඇමතිතුමා මගේ අල්ලපු දිස්ත්‍රික්කයේ ගරු ඇමතිතුමා නම් ඉන්නවා. ඒ කොහොම වෙතත් ජාතියක පැවැත්ම සඳහා තීරණාත්මක වැදගත් ලේඛනයක් විදියටයි අපි අයවැය ලේඛනේ සලකන්නේ. දැන් අද යහපාලන ආණ්ඩුව මේ ඉදිරිපත් කරන 4 වෙනි අයවැය ලේඛනේ තමයි මේ ඉදිරිපත් කරලා තියෙන්නේ. 2016 දෙකක්, 2017 2018 එකක්. මේ 4 වෙනි අයවැය ලේඛනේ දක්වා අපි අරාබි නිසොල්ලාසේ කතා 1001 4ක් ඇහුවා. මේ 4 වෙනි අරාබි නිසොල්ලාසේ කතාව. එක්තරා කාන්තාවක් අරාබියේ රජ කෙනෙක්ගේ මරණයෙන් ගැලවෙන්න කතා 1001ක් කිව්වා. එහෙමද එමත්තුමා?
ඔබතුමා ඡන්දේ දුන්නනේ.
අනේ නෑ.
ඇයි පළවෙනි එකට?
නෑ දුන්නේ
නෑ. දින 100ේ?
නෑ මම ඒ වෙලාවේ පාර්ලිමේන්තුවේ හිටියේ නෑ.
හිටියේ නැද්ද?
නෑ මං හිටියේ නෑ.
දින 100ේ?
නෑ දින 100ේ නෑ.
ඔයාලා කට්ටිය ඔක්කොම දුන්නා.
මං දන්නේ මම නම් දුන්නේ නෑ. ඔව් මම දුන්නේ.
ඔක්කොම දුන්නා.
හැබැයි ඉතින් අර ඒ වෙලාවේ සාමූහිකව තීන්දුව ගිහිටපු නිසා දීලා තියෙන්නේ. හැබැයි ඊට පස්සේ මුදල් ඇමතුමාට මේ විශාල බංග යෝජනාවක් ඉදිරිපත් කරපු මොහොතේදී ඒක සම්මත වෙයි කියලා පාර්ලිමේන්තුව ඉතුරු ඇරියෙත් ওই පැත්තෙම කට්ටිය නේද ඇමතුමා? එමනම් යහපාලනයකට පොරොන්දු දහසක් දීලා පොරොන්දු මත දූෂණ වංචාව හොරුන් මංකොල්ලකරුවන් පලාරින්න දේදුණු විප්ලවයක් කරලා තමුනාසලා දැන් මේ බලයට ඇවිල්ලා තියෙන්නේ සුන්දර සුමිහිරි සුකුමල මොල කැටි අත්දැකීමක් මේ මොහොතේ අපි ළඟමින් තිනා මේ යහපාලන ආණ්ඩුවේ. එතකොට අතිගරු ජනාධිපතිතුමාගෙත් ශ්‍රීමත් අග්‍රාමාත්‍යතුමාගෙත් වැය ශිෂ්‍යයන් පිළිබඳව අද මේ මොහොතේ කතා කරනවා. තමුන්නාතරට මතක ඇති මහින්ද රාජපක්ෂ යුගයේ එවකට හිටපු ජනාධිපතිතුමාගේ අවුරුද්දක වියදමක් පිළිබඳව 2015 ජනවාරි 8 රේන්බෝ රිවොලූෂන් එක අර මොකද්ද මේ දේදුණු විප්ලවය වෙලාවේ කියපු කතන්දර කොච්චරද කියලා අපි ඒකත් එක්ක මේක සංසන්දනය කළා බලමු. දැන් අතිගරු ජනාධිපතිතුමාගේ වැය බර 2017 දී රුපියල් කෝටි 645 26 ලක්ෂ 79,000යි. ඒක 2018 දී රුපියල් කෝටි 998ට වැඩි වෙනවා. එතකොට 2014 මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ වැය ශිෂ්‍යයේ ජනාධිපතිවරයාගේ වියදම රුපියල් කෝටි 856යි. දැන් රුපියල් කෝටි 998යි. හැබැයි මහින්ද රාජපක්ෂ යුගයේ ඒ මුදල වැඩි. මේ යුගයේ ප්‍රශ්නයක් නැහැ. ඒ යුගයේ වැඩි. මේ යුගයේ ප්‍රශ්නයක් නැහැ. ශ්‍රීමත් අග්‍රාමාත්‍යතුමාගේ වැය බර 2017 දී රුපියල් කෝටි 125යි 52,71,000යි. 2018 දී රුපියල් කෝටි 177යි. එතකොට ජනාධිපතිතුමාගේ වැඩි වුණ ප්‍රමාණය 2017ට සාපේක්ෂව රුපියල් කෝටි 353ක් වැඩි. අගමැතිතුමාගේ රුපියල් කෝටි 52ක් වැඩි. එතකොට 2014දී
මේ ජනාධිපතිතුමාගේ වැයශීර්ෂය යටතේ තියෙන වැඩසටහන් ටික බලන්න මොනවද කියලා. මේ වකුගඩු වැඩසටහන්, පෝෂණ වැඩසටහන්, ආහාර සුරක්ෂිතභාවය ඒ සියල්ලම
පැහැදිලි කිරීමට ස්තුතියි. හැබැයි ඔය වැඩසටහන් වල සමාන වැඩසටහන් මහින්ද රාජපක්ෂගේ පාලනයේ තිබුණා. ඒක සැලකිල්ලට ගත්තේ නැද්ද? මීට වැඩිය වැඩ කරපු ආණ්ඩුවක්. වැඩ කරපු ජනාධිපතිවරයෙක්. එතකොට ඒ මුදල වැය කරපෙක වැරදි නම් මේකත් වැරදි වෙන්න ඕනේ. මෙතන මේක හරි නම් ඒකත් හරි වෙන්න ඕනේ.
මන්ත්‍රීතුමා මෙතන මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමත් බලා ගන්න ඕනේ. තුමගේ වීදමක් තියෙනවා මේකේ ඇතුලේ.
ඈ
මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ වීදමක් තියෙනවා මේකේ ඇතුලේ.
ඉතල මහින්ද මහත්තයා ඉන්න කොටත් හිටපු
ජනාධිපතිතුමා
තිබුණා නෑ මත්තුමා.
අර තිබුණා නේද? මහත්තයා මැරුණ නැත්නම් 3යි.
ඔව් තිබුණා තිබුණා. එතුමා ඉන්න කාලෙත් ඒක තිබුණා. ඔය ඔක්කොම දේවල් ඒ කාලෙත් කරා. ඒ නිසා දැන් රුපියල් කෝටි 52ක් අගමැතිතුමාට වැඩියෙන් දීලා තියෙනවා. එතකොට දීමු ජයරත්න මැතිතුමාට වැඩිය කෝටි 52ක් දැන් වේදම් කරනවා. තමුන්හස්සලා අපි ඔක්කොම එකතු වෙලා දැන් මේ කාලේ ගන්නපා බරුවට මේ නලින් බණ්ඩාර මැතිතුමා
ඇතර බෝලාසන මන්තුමනි දැන් දීමු ජයරත්න මන්තුමා අගමැතිතුමා විදියට ඇතරම පාවිච්චි කරේ පඹයෙක් විදියට තමයි මහින්ද රාජපක්ෂ.
තමුන්හස්සලට පඹයෙක්. එහෙනම් රණසිංහ ප්‍රේමදාසත් පඹයෙක්. මේක මේ මුලාසනයේ ගරු සභාපතිතුමා මේ ලිච්ඡවි රජදරුව බුරණ බුරණ ප්‍රමාණයට මගේ කාලේ දෙන්න එපා. ඒගොල්ල බිරුවට කමක් නැහැ මට මගේ කාලේ ගන්න එපා. මේ හැපුවත් හැපුවට කමක් නැහැ මේ ලිච්ඡවි රජදරුව අපණ එක දාමට දිරවන්නේ නැත්තේ. හරි. දැන් එතකොට ඒ කාලේ කතා කරලා රාජපක්ෂ පුතුන්ට ලැම්බෝගිනි ජනතාවට බඩගිනි දැන් මේ මම හිතන්නේ ඔබතුමාට මේකට උත්තර දෙන්න පුළුවන් කියලා විජිත්තුයි සමත්තුමා මං කතා කරන්නේ කියපු කට්ටිය ඔබතුමාම කිව්වේ නෑනේ ඔබතුමාය කිව්වේ නෑ දැන්
එතුමා කිව්වේ ඩැඩි ඩයිට් කියන විතරයි
ඔව් දැන් ලැම්බෝගිනි ජනතාවට බඩගිනි ගැන කතා කරපු අය මේ කෙප්ප කෙබර දේශනා කරපු ලිච්ඡවි රජබටව් අද අනුරාධපුරේ අපේ ඉන්නවා හරිසන් ඇමතුමත් ඉන්නවා අනුරාධපුරේ මහවිලච්චිය ගොවියෝ කට්ට උගස් කරලා කඩේට
පොයින්ට් ඔෆ් ඕඩර් හරිසන්
කට්ට උගස් කරලා කඩේට
පොඩි පොඩි පැහැ පොඩි පැහැදිලි පොඩි පොඩි පැහැදිලි කිරීමක් ගරු ගරු
වන්ට එතකොට මේ රටට කණ්ඩ දුන්න මේ ගොවිතැන ගැන කතා කරන බොරුවට මගේ කාලේ දෙන්න බෑ මගේ කාලේ ගත්තත් මට කාලේ දෙන්න ඕනේ
නමත් කිව්වා පොඩක් පොඩි පැහැදිලි කිරීම
ඔව් එතුමාගේ නම කිව්ව නිසා
ඔව් ගරු ගරු සභාපතිතුමනි මේ විලච්චියේ මිනිස්සු තාම කැත්ත උදැල්ල විකුණන තත්වයකට නැවිලා නැහැ මට පේන්නේ මෙතුමගේ පුටුවේ ලේ තියෙනවා වගේ පොඩ්ඩක් එක බැලුවොත් හොඳයි
මොකද
හොඳයි හොඳයි
මොකද කිව්වේ මගේ ලේ නැහැ හැට දාහක්ගේ ලේ තියෙන තමුන් අතර ගත්තේ ඒ විති ඔර නැහැ පාවට පාන්ත කුල කිසිත් නැති ටයර් එකේ තෙල් ගලුමේ 8000ක් සිංහල බෞද්ධ ධර්ම තරණය මහාමග දවාල් කර ලේ ගෑවිච්ච ආණ්ඩුවක ඇමතිවරෙක් ඔය කිව්වේ මගේ හැඟේ ලේ නැහැ මදුරුවෙක්වත් ලේ නැහැ මදුරුවෙක්ගේ ලේ නැහැ මදුරුවෙක් අමරන්න හරිදන්න මතුවාක මතක තියාගන්න ඒ නිසා අද බෞනියාය අම්මලා ඉක්කීම් වලට වහ දාලා දරුවා මරාගෙන මරනවා ණය ගවන්න බැරුව ණය ගවන්න බැරුව දැන් මේ ණය ගවන්න බැරුව මේ තබාවේ ඉන්න ගොවි ජනතාව නියෝජනය කරන ලක්ෂ සංඛ්‍යාත ගොවි පිරිසක් අද දවසකට කන්න එක වේලයි පොළොන්නරුවේ අනුරාධපුරේ අම්පාරේ පුත්තලමේ මොනරාගල ගොවි පවුල් 300,000ක් කන්නේ දවසකට එක වේලයි මේ රටට කන්න දුන්න ජාතිය කුසගින්න නෙවපු ගොවි ජනතාව බඩගින්න ඉන්නේ අද මේ ආණ්ඩුවේ ගේනවා රුපියල් කෝටි 7 කෝටි 7 වාහන ගෙනල්ලා රෝසමල් යානාවල ඕවිල්ලේ නැලවිල්ලේ සබපාසුට ඉන්නකොට රටට කන්න දුන්න ගොවියෝ බඩගින්නේ බඩගින්නේ ඒ ගොවි ජනතාව අතේ කරගට තියෙන ඒ අත්තලින් ගාපු කතරෙන් ආපු ඇමතිවරු අද මේ ගොවිය ගැන මේ ආයලේකන මොනවද අතුල් කරලා තියන්නේ මොනවද අතුල් කරලා තියන්නේ ගොවියන්ට දෙන සාහනේ බියර් වලට බදු සාහන දුන්නට රටට කන්න දුන්න ගොවියට කිසිම සාහනයක් නැහැ රජරට ගොවියෝ බඩගින්න ඉන්නවා රජරට ගොවි පුතේ ජනාධිපති පුටුවේ ඉන්නවා ඒකයි තියෙන ප්‍රශ්නේ ඒ නිසා මම අම්පාරේ මිනිහෙක් අතේ කරකට තියෙන මිනිස්සුන්ගේ ඡන්දෙන් ආපු මිනිහෙක් මම දන්නවා අම්පාර ගවියාද කන්න දෙකක් වගා කරන්නේ නැතුව මේ සැරේ කන්නෙත් වගා කරලා තියෙනවා හැබැයි වහින්නේ නැහැ වහින්නේ නැහැ තමුන් ආතලගේ පාපෙට රටට වහින්නේ නැහැ අපි ඔක්කොම බඩගිනිනේ වැව් පිරෙන්න වහින්නේ නැහැ වැවක් පුරව ගන්න බැරි වැස්සක් නැති පාපකාරී ලිච්ඡවි රජදරුවන්ගේ පාලනය මේක එක කාලයක් මට මතකයි සොයිසමෙත්තුමා අර සජිත් ප්‍රේමදාස මැතිතුමාගේ ඇමතිතුමාගේ අපුච්චා මේ සභාවට ගෙන පොල් බෑ දෙක ගෙනල්ලා මේ පැත්තෙම ඉඳගෙන පෙන්නවා මේ බෑ 135යි මේ බෑ 75යි බෑ දෙකම 70යි කියලා දැන් මමත් පොල් බෑ දෙකක් ගෙනලා තියෙන එක පෙන්වන්න නෑ මම පෙන්වන්න නෑ මේ බෑ රුපියල් 50යි මේ බෑ රුපියල් 50යි බෑ දෙකම 100යි දැන් බෑ දෙකම 100යි බෑදකම 100යි හාල් කිලෝ රුපියල් 110යි පොල් ගෙඩිය රුපියල් 100යි හම මිරිස් කිලෝ එක රුපියල් 1000යි රතුළුණු කිලෝ එක රුපියල් 500යි බීලුණු කිලෝ එක රුපියල් 250යි කණ්ඩ කණ්ඩ ජනතාව බඩගින්න තියාගෙන ඔන අපේ අගමැතිතුමත් එනවා ජනතාව බඩගින්න තියලා ජනතාව දුක් විඳිනකොට තමුන් අතලා මේක පරිපූර්ණ ඇස්තමේන්තු ඈ පරිපූර්ණ ඇස්තමේන්තු දාලා වාහන වලට කෝටි ගණන් වෙන් කරගත්තා මේ බිබිලේ වෙල්ලත්තේ මැතිතුමා කරුණාකරලා වාඩි වෙන්න මම කාලේ ගන්න නැතුව
විජමනි සොයිසමතුමා
තප්පර අපේ මුලාසනේ
ලැබුණා ලැබුණා
එතුමා මගේ නම කිව්වා වැහැලා වැව් පිරෙන්නේ නැහැ කියලා කිව්වා පොඩකින්න එතුමා මේ ජනාපතිතුමාට අගමැතිතුමාටයි මේ කිව්වේ දුටු කැමරු රජුරයන් කාලෙත් නියඟයක් තිබුණා වැව් පිරුනේ නැහැ අපි මේ වැව් පිරෙන්නේ නැතත් වැව් ටික අලුත් වැඩියා කරනවා ඒක ගොවි ජනතාවට ශක්තිමත් වාරි පද්ධතියක් ජනාපතිතුමාගේ අගමැතිතුමාගේ නායකත්වයෙන් අපි හදලා දෙනවා
වාඩි
වෙන්න මල්ලි නිකන් ඔයා බයිල ගහන්න නැතුව
දැන් කතා කරන්න
යන්න ඉස්සෙල්ලා
මේ
මේ
කාලේ මේ ගන්න කාල මගෙන් අඩු කරන්න බෑ. 2017 වැලේකනේ තියෙනවා. ගරු ඇමැත්තුමා 2017 වැලේකනේ තියෙනවා. හැඩෝ ව්‍යාපාරයට රුපියල් බිලියන 20ක් වෙන් කරනවා කියලා රවි කරුණානායක මැතිතුමා කිව්වා. මේ සභාවේ දැන් තමුන්නාන්සේ හැඩෝ හැඩ කරලා හදුවද? තමුණාතර සල්ලි දුන්නද මං තමුණාතර වැඩ කරනකොට මං හරි කැමති මගේ අල්ලපු ආසනේ සහෝදර ඇමතුමා බිලියන 20 දුන්නද නෑනේ ඇමතුමා නෑනේ මට මේ මොහොතේ මතක් වෙනවා දැන් මේ කතාව මගේද විජිත්තුයි ඇමතුමාගේද ඉතින් ගරු ඇමතුමා අපි දැන් යාළුකමට නෙමෙයි මේ යාළුකමට නම් අපි දෙන්න මේ කතා කරගන්න මොනවද මේ
අගමැතිතුමාට
අර බිලියන 20 දෙන්න අගමැතිතුමා බිලියන 20 දෙන්න එතුමාට අර ගංවල ඉන්න බෑ බනිනවා මිනිස්සු ඇඩෝ
ඇදුවා
දැන් ඔයගොල්ලෝ ඔය ගහගෙන ගියානේ තව කෑ ගහන්න එපා
මට වුණ නැහැ
සර් සැංග්‍රීලාක ඇරියද ඊයේ
සර් සර් සංගීලාක විවුර්ත කරනවද බඩලා බඩලා කියලා පීත්ත වටියක මොනවද මන් දැක්කා
සර් සංගීලා
දරු අගමැතිතුමා කතුරු ආරම් පීත්ත කට්ටිය කැපුවා
ඊයේ ගින් ඇරියනේ
ඔව් පීත්ත පටිය කැපුවා ගරු අගමැතිතුමා බඩලා බඩලා කියලා වික්කෝ වික්කෝ කෑවෝ කෑවෝ කියලා මට ගරු සභාපතිතුමා
පැහැදිලිව කතා කරන්න
හරි පොඩ්ඩකින්
ඔව් ඔබතුමාට විනාඩි 3ක් තියෙනවා
නෑ මට සභාපතිතුමා මට විමල් වීරවංශ මන්ත්‍රීතුමාගේ උදේ ගම්මන්පිල මන්ත්‍රීතුමා එතුමාලා දෙන්නම නැහැ. ඒ නිසා ඒකට උත්තර දෙන්න ඕගොල්ලන්ට මට බැඳිලා නැහැ. මේ මම බැඳිලා නැහැ. මේ ලිච්ඡවි රජදරුවොත් එක මුකුත් කරන්න බෑ. මේ හැබැයි මුරනවා.
ඒ මන්ත්‍රීවරු විසින් දැනුම් දෙන්න එනවා. ඒකම කාර්ය දෙන්න කියලා.
වෙනදත් එහෙම කරනවානේ සභාපතිතුමා.
නැත්නම් ලක්ෂණ සිනරත්
වෙනදත් එහෙම කරනවා. ඒ නිසා මට තව විනාඩි 10ක් දෙන්න විනාඩි 10ක් වැඩි එපා. ඇයි බයද? බයද රෞමන් මන්ත්‍රීමා? බයද?
බයද බයද? බයද බයද?
මට ගරු
බයද අපේ?
බයද? මේගොල්ලෝ මේ කරන්නේ බෑ.
මේ
ගරු සභාපතිතුමා
ආදා කරන්න එපා. එතුමාට කතා කරන්න දුන්නාම හොඳයි.
ඒක තමයි ගරු සභාපතිතුමා මට මේ වෙලාවේ මතක් වෙනවා මේ අයවැලේකනේ ගැන හොඳ කතාවක්. මේ රටේ ඉරිපු ශ්‍රේෂ්ඨ කවියෙක්, චින්තකයෙක්, ලේඛකයෙක්, සිනමාකරුවෙක් වෙච්ච මහගම සේකරයන් එතුමාගේ ප්‍රබුද්ධ කියන මහා කාව්‍ය සංග්‍රහයේ මෙන්න මේම පද ටිකක් ඇතුල් කරලා තිබුණා. ඒකේ තියෙනවා බල්ලෝ මරලා හරි සල්ලි හොයාගෙන කාපල්ලා බීපල්ලා හෙට මරුණත් හිතට සැපයි ඉන්න ටිකේ අපි ජොලි කරලා ඉම්මු සුදෝ අපි ජොලි කරලා මේ අය සමත්ත හරය මේමයි තියෙන්නේ බදු ගන්න පුළුවන් හැම තැනකටම බද්ද ගහලා බදු ගන්න පුළුවන් හැම මිනිහකම බෙල්ල මිරිකලා බදු අරගෙන තමුන්නාන්සලා ප්‍රීමා පිටි සමාගමට 2016 දීලා තියෙනවා රුපියල් කෝටි 3200ක බදු දාන සිලෝන් බ්‍රුවරි සමාගමට බියර් රදන්න බදු දාන දුන්නා මඩකලපුවේ කල්කුඩාවේ අර්ජුන් ඇලෝසියස්ට මහා බැංකු හොරාට මෙන්ඩි ඉස්පසල්ල දන්න රුපියල් කෝටි 2000ක බදු දාන දුන්නා හැබැයි මේ සභාවේ ඉන්න මේ රටේ අහිංසක ගොවියන්ගේ අතේ කරගට තියෙන අද බඩගින්න ඉන්න ගොවියන්ට මේ ආයලේ කෙනෙක් 1/5ක්වත් නැහැ ඉන්න ටිකේ ඉම්මු සුදෝ අපි ජොලි කරලා ඉන්න ටිකේ ඉම්මු සුදෝ අපි ජොලි කරලා මේ අයින්තක ගොවියන්ට කිසිම දෙයක් නැහැ දැන් මේකේ අද කතා කරන්න තියෙන කොමිෂන් සභාව ගැන මම පැහැදිලිව කියන්න කැමති ගරු සභාපතිතුමනි ඔය කොමිසන් සභාපත් කරන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සභාවේ මේ ඒකාබද්ධ විපක්ෂය නියෝජනය කරන එක මන්ත්‍රීවරයෙක් නැහැ. හත් දෙනාගේ දහ දෙනාගේ එක්කෙනෙක්වත් නැහැ ඒකාබද්ධ විපක්ෂය නියෝජනය කරන ජනතාවගේ. ලක්ෂ 47ක් ජනතාව අමතක කරලා ප්‍රජාතන්ත්‍රවාදී විරෝධී විදියට පත් කරපු ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සභාව යුක්තිසහගත නැහැ, ප්‍රජාතන්ත්‍රවාදයට ප්‍රතිවිරුද්ධයි. ප්‍රතිවිරුද්ධයි. මේ 47 ලක්ෂයටම නියෝජනයක් නැහැ. ජනතා විමුක්ති පෙරමුණට නියෝජනයක් තියෙනවා. දෙමළ ජාතික සන්ධානයට නියෝජනයක් තියෙනවා. හැබැයි අපට නියෝජනයක් නැහැ. මන්ත්‍රීවරු 53 දෙනෙක් ඉන්න අපට නියෝජනයක් නැහැ. හැබැයි ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය නෙමෙයි මම කියන්නේ, ඒක අවදි පක්ෂේ නන්නත්තාර කළ තියෙන මුළු රටමනේ, මුළු රටමනේ විජේපාල මහත්තයෝ, විජේපාල මහත්තයෝ මුළු රටම, මුළු රටම නන්නත්තාර කළා තියෙන්නේ. දැන් මේ පොලිස් කොමිසම කියලා කොමිසමක් තියෙනවා. අපේ අර ගංවල ඉස්සර කමත්තල පෙන්නනවා කෝලන් නාට්‍ය. ඒක එක කෝලමත් තමයි, පොලිස් කෝලම. ගරු සභානායකතුමා, මේකත් එක පොලිස් කෝලමක්. හැමදාම පත්තරවල පිටු පුරවලා තියන්නේ 25 දෙනෙක් මාරු කරයි, 65 දෙනෙක් මාරු කරයි, 112 දෙනෙක් මාරු කරයි. අර හම්බන්තොටදී අර මාධ්‍ය වේදිකේ කන පළබු නිලධාරියා ඒත්පි දලුවත්ත මාරු කරුවේ ගෙදරට. මේක පොලිස් කෝලමක්, පොලිස් කෝලමක්. දැන් පෞගිය කාලේ හම්බන්තොටදී මේ පාර්ලිමේන්තුවේ ගරු සභාවේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු 3 දෙනෙක් එක්ක 40 දෙනෙක් මහපාරේ උද්ඝෝෂණය කරයි කියලා අත්අඩංගුවට ගත්ත අධිකරණ නියෝගේ කඩ කරලා. උතුරේදී සිවාජි ලිංගම් ඇතුළු කණ්ඩායමක් බවුනියා අධිකරණය දුන්න තීන්දුව කඩ කරලා උද්ඝෝෂණය කරා. පොලිස්පතිතුමා තරු පැලඳලා, පටි පැලඳලා මාධ්‍ය ඉස්සරහට ඇවිල්ලා මාධ්‍ය මල් වැඩිල්ල පත්තු කරා. උතුරටත් දකුණටත් මම නීතිය එකලස ක්‍රියාත්මක කරනවා, ඒ නීතිය කඩ කරපු අයට විරුද්ධව ක්‍රියාමාර්ග ගන්නවා කියලා. මං ආන්න කැමති මේ සභාව ඉඳලා පොලිස් කොළමේ පූජිත ජයසුන්දර පොලිස්පතිතුමනි කෝබේ මාධ්‍ය මල්වඩිල්ලේ රස්තික තරුපටි ගාගෙන මාධ්‍ය ඉස්සරහට ඇවිල්ලා සද්දට කෑ ගැව්වට, කෝ නීතිය සිවාජි ලිංගම් අත්අඩංගුවට ගන්න පූජිත ජයසුන්දර කවුද? පූජිත ජයසුන්දර කවුද? නාමල් ගන්න පුළුවන්, බැසිල් ගන්න පුළුවන්, එහෙම නැත්තම් යෝසිත ගන්න පුළුවන්, ප්‍රසන්න රණවීර ගන්න පුළුවන්, දිවි චානක ගන්න පුළුවන්. පුළුවන් නම් අරන් පෙන්නන්න. මං අභියෝග කරන ආණ්ඩුවට පුළුවන් නම් සිවාජි ලිංගම් මත්තඩට අරන් පෙන්නන්න. නීතිය උතුරටත් එකයි දකුණටත් එකයි කියලා කියන්නේ නීතිය. අද මම මේ දෙමළ මන්ත්‍රීතුමල්ලා නෑ, මේ මන්ත්‍රීතුමියට මං කියන්න කැමති, අද උතුරේ හැමදාම ලේ හැලෙනවා. දෙමළ මිනිස්සුන්ගේ ලේ තල්ගත්තට හැමදාම හැලෙනවා, මරණවා, කපනවා, කොටනවා. කෝ උතුරට නීතිය, කෝ උතුරට නීතිය. මේ සභාවේ ඉන්න එක්තරා රාජ්‍ය ඇමතිනියක් ගැන සටහනක් තිබ්බා ඉලං කේලියන් කියන විනිශ්චකාරතුමා. අර උතුරේ අහිංසක දෝනි, අහිංසක අවිය 16 ඇවිරිදි විද්‍යාධරිය 6 දෙනෙක් එක්ක දූෂණය කරලා මිනිස් ලේ වැගුරපු වවුල් හපයක් බාට පත් කරපු අහිංසක දැරිය ඝාතනය කරපු, විද්‍යාධරිය ඝාතනය කරපු ඒ ද්‍රෝහි දුෂ්ට මිනිමරු ම්ලේච්ඡා සුවිස් කුමාරව නිදහස් කරන්න සාය දුන්නයි කියලා DIG ජයසිංහගේ වැඩතහනම් කරා. හැබැයි ඒකට උපදෙස් දුන්නයි කියලා ඉලංචේලියන් විනිශ්චකාරතුමා සටහනක් දාපු මේ සභාවේ ඉන්න රාජ්‍ය ඇමතිනි මොකද කරේ? ආණ්ඩුව කෝ නීතිය, කෝ නීතිය, කෝ පූජිත ජයසුන්දරගේ මල්වැඩි, කෝ පූජිත ජයසුන්දර මල්වැඩි තරුයි පටි ගාගෙන ඇවිල්ලා මාධ්‍ය ඉස්සරහට ඇවිල්ලා ලොකු කයිවාරුවක් ගැව්වා. උතුරටත් එක නීතිය, දකුණටත් එක නීතිය කියලා. කෝ ඒ රාජ්‍ය ඇමතිතුමිය වෙනුවෙන් ගත්ත තීන්දුව නාමල් අත්අඩංගුවට ගන්නකොට අප්පුඩි ගානවා, අප්පුඩි ගානවා, හුරේ දානවා. එතකොට මේ රට බේරගත්ත මහින්ද රාජපක්ෂ මිනිමරුවා දෝහියා. එතකොට මේ සභාවේ රාජ්‍ය ඇමතිතුමිය විද්‍යාධරිය ඝාතනය කරපු සුවිස් කුමාර් නිදහස් කරන්නයි කියලා ජයසිංහ ඩීඑජීට උපදෙස් දුන්නා. ඒ රාජ්‍ය ඇමතිතුමීට මොකද කරේ? තාජුදීන්ගේ රාජ්‍යදීන්.
අද ප්‍රීති ප්‍රශ්නේ පොයින්ට් ඔෆ් ඕඩර්.
පොයින්ට් ඔෆ් ඕඩර්.
අශෝක මන්ත්‍රීතුමා
ගරු මුලාසනේ
කියන්න.
ගරු මුලාසනේ
ඔව්.
හිටපු ජනාධිපතිතුමාට හිටපු ජනාධිපතිතුමාට මිනිමරුවක් වගේ එක හැන්සඩෙන් අයින් කරන්න.
ජනාධිපතිතුමාට මිනිමරුවයි කිව්වේ මේ සභාව උදේන්දන් රැවණකන් ලිච්ඡවි රජබටව් අපේ නායකයතුමා. එතුමා අපේ නායකයා. එතුමාට අපහාස කරේ කවුද? කවුද අපහාස කරේ? මුජිබර් රවුමල්ලා. මුජිබර් රවුමල්ලා තමයි එතුමාට අපහාස කරේ. හොඳයි.
ගොඩක්
නඩු ගැන කිව්ව තාජුඩීන් නඩුව ගැන කිව්වේ නෑ. ලසන්ත වික්‍රමතුංග නඩුව ගැන කිව්වේ නෑ. ඕ එක්නලි ගොඩ නඩුව ගැන කිව්වේ නෑ. ඒවත් එකතු කරන්න කියන්නේ මෙතුමට.
අරු සභාපතිතුමා දැන් මගේ කතාවට මේ වැඩකින්ද මේ අයව ලේඛනයේ විවාදයේදී මට තරම් ආවේ නෑ. රීති ප්‍රශ්න ඔබතුමා එක්කොටම ඉඩ දුන්නා. දැන් 2017 අයවැයට මොකද වුණේ කියලා අපි බලන්න එපාය. 2018 අයවැය ගැන කතා කරද්දී 2017 අයවැයට මොකද වුණේ? ඒකේ 2017 අයවැය 136 වෙනි වගන්තිය සෑම පාසල් වාරයකටම සෑම ප්‍රාථමික පාසලකටම සෞඛ්‍ය නිලධාරීන්ගේ පරීක්ෂා කිරීමේ ක්‍රමයක් ආරම්භ කිරීම සඳහා රුපියල් මිලියන 50යි. මම හිටපු අධ්‍යාපන ඇමතිවරයෙක්, මං ගුරුවරේ, මං ආණ්ඩ කැමති කොයි පාසල් වාරයේද ළමයි පරීක්ෂා කරන වෛද්‍යවරයෙක් ඉස්කෝලේට? කොයි ඉස්කෝලේද? කොයි ඉස්කෝලේද? ඊළඟ ටැග් උසස් පෙළ ළමයින්ට ටැග් යන්ත්‍ර දෙනවා කිව්වා. 2018 අය ලේඛනයේ දක්වා එක ටැග් එකක් මේ රටේ දීලා තියෙනවද? එක ටැග් එකක් දීලා තියෙනවද? නෑ. කයිවාරු දැන් ඕක තමයි ගිය සැරේ කිව්වත්තෝම ගිය අවුරුද්ද කිව්වත්තෝම 2016 කිව්වත්තෝක කොටක් ටග්නා ටග් ටග් ගහිලා ටග් ගහනවා ටග් එක. ඒකයි ප්‍රශ්නේ තියෙන්නේ.
ඔබතුමා ගත්ත වැඩිපුර කාලෙත් තව ඉතුරු විනාඩි 3යි.
හොඳයි. පාසල් 3500ක තොරතුරු තාක්ෂණ පාසුකම් සඳහා පරිගණක 50 බැගින් කුලියට ගැනීමට රුපියල් මිලියන 5000යි. මං ආණ්ඩ කැමති මේ ගරු සභාවේ සභානායකතුමා ලංකාවේ කොයි ඉස්කෝලේද කොම්පියුටර් 50ක් කුලියට ගන්න දීලා තියෙන්නේ? කොයි ඉස්කෝලේද? මේ සුරංගනා කතා හැම අයලේකෙම මේ ආණ්ඩු ඉදිරිපත් කළා තියෙනවා. ඊළඟට තියෙනවා තව එකක් අධිවේගී මාර්ග දෙපස රවි කරුණානායක මැතිතුමා නෑ අධිවේග මාර්ග දෙපස වෙළඳ කලාප ඉදිකිරීමට රුපියල් මිලියන 1000යි. අඩුම තරමින් අධිවේග මාර්ගයක් දෙපැත්තේ පෙට්ටි කඩයක්වත් දාලා තියනවද? වෙළඳ කලාප නෙමෙයි පෙට්ටි කඩයක්වත් දාලා තියනවද? මේ කෙප්ප කබර කියන්නේ මේ රටේ තමුන්නාසලට ඡන්ද දුන්නා 60,000ක් ඡන්ද දාගෙන්ට මේ කටවල් වලට දාන්න ඕන චීන හොරි කෙප්ප කබර චීන හොරි දාන්න ඕන. ඊළඟට කියනවා සුළුවා මධ්‍යම පරිමාණ ව්‍යවසායකින් දිරිගැන්වීමට රුපියල් මිලියන 500යි. කොයි ව්‍යවසායකටද දුන්නේ රුපියල් කීයක් දුන්නද? කාටද දෙන්නේ? මුකුත් නැහැ. ඇතුලේ උලන්, එළියේ උලන්, හුලන් විස්කෝතුවක්වත් නැහැ. මේක නිකන් වාක්‍ය ටිකක් දාලා තියෙනවා. දැන් මේ මගේ විනාඩි දෙකක් තව තියෙනවනේ ගරු සභාපතිතුමා.
තව විනාඩියක් තියෙනවා.
ඔව් දෙකක් තියෙනවා කියලා ගණන් හදාගන්නකෝ දෙකක් තියෙනවා. දූෂණයට එරෙහිව අපේ අනුර කුමාර දිසානායක මැතිතුමා කතා කරා. හොඳයි. දූෂණයට අපිත් විරුද්ධයි. අපි කිසි කෙනෙක් බය නැහැ. අර අපේ මේ නියෝජ්‍ය ඇමතිතුමා කරුණාරත්න පරණවිතා නියෝජ්‍ය ඇමතිතුමාගේ ඔක්කොගෙම ෆෝන් පරීක්ෂා කරන්න කියලා. මේ සභාවේ ඉන්න කවුරු හරි හොර කල්ලියක් එක්ක හොරට ගනුදෙනු කරුවාම අපේ ෆෝනුත් පෙන්වන්න ඕනේ. හරි කමක් නැ පෙන්වන්න දෙයක්ටි. මේ සභාවේ ඉන්න අය අර බැඳුම් කර මගඩියට එකතු වෙලා පගා ගත්තාම අපේ ෆෝනුත් අපි පෙන්වන්න ඕනද? අපි ඕනනම් පෙන්වන්නම්. මේක ඕන තැනකට පෙන්වන්න පුළුවන් ෆෝන් එකක් අපේ තියෙන්නේ. අපි ඒකට බය නැහැ. හැබැයි ප්‍රශ්නේ තියෙන්නේ දැන් කියවනේ අර යාළුකමට කතා කරන්න විදියක් නැහැ. කතා කරපුවා මේකත් ප්‍රශ්නයක් වෙනවා කියලා මෙලා කරුණානායක මැතිනියට අර්ජුන් ඇලර්සියස් මහත්තයා 327 දාක් කෝල් කරලා තියෙනවා. මං හිතන්නේ රවි කරුණානායක මහත්තයා එච්චර කතා කරලා නැහනේ. රවි කරුණානායක මහත්තයාත් මෙලාට එච්චර කතා කරලා නැහැ. කාටද මේ විහිළු කරන්නේ? කාටද මේ විහිළු කරන්නේ? අනේ හැබැයිටම හොරුන් ගැත්තරු හොරු සමග එළුවේ මට දුක ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය හැබැයි ඇමතිතුමාලාගෙන හොරු සමග එළුවේ වැඩි ඕනේ නැහැ. අර සන්තියා චන්දෙල්ලපු සලීල මුණසිංහ ලෝක බැංකුවරෙක්නේ. ලංකාවේ කට්ටිය ලංකාවේ බැංකුව කඩනවා සලීල මුණසිංහ කාර්යා. අර හොරුන්ට වංචා කාණ්ඩ විරුද්ධ චන්දෙල්ලපු පක්ෂේ නායකයා ලෝක බැංකු කඩනවා. ලෝකහරෙක්, ලෝකහරෙක් තමයි, ලෝකහරෙක්ගේ පක්ෂෙන් තමයි සන්තියා දාලා චන්දෙල්ල දිනුවේ. දැන් මම කියන්න ඕන අපේ අපේ ඉන්නවද අනුර කුමාර දිසානායක තරුමෙත්තුමා
නම් කාලේ අවසන් ඔබතුමා
හොඳයි. මේ බැඳුම් කර මංකොල්ල ගැන එතුමා විනාඩියක් දෙකක් කතා කරුවා. එතුමාට ස්තුතියි, එතුමාට ස්තුතියි. හැබැයි අපි ඇමතුරු 10 දෙනෙකුට විරුද්ධ ටොප් 10 කියලා වැඩසටහනක් අරගෙන හදලා අල්ලස්සා දූෂණ කොමිසමටයි අපරාධ විමර්ශන දෙපාර්තමේන්තුවට පැමිණිලි බාර දීලා තියෙන 10ක් අද වෙනකන් ඒකට විරුද්ධ කිසිම ක්‍රියාමාර්ගයක් අරගෙන නැහැ. දැන් කිව්වා ජනාධිපති කොමිසමක් දාලා පරීක්ෂණ කරයි කියලා. ඇවන් ගාඩ් එකේ අර සේනාධි සිංහද කවුද කියලා ඉන්නේ මන් දන්නේ නැහැ. කවුද 10 දෙක ඉන්නේ මන් නම් අඳුරන්නේ නැත්නම් මට කෝල් එකක් ගිහලත්
නැහැ.
හැබැයි ජනාධිපති කොමිසම සභාව කිව්වා ඒකට නඩු පවරන්න බෑ කියලා එකයි ඉවත් කරා. හම්බන්තොට වරාය විවෘත කරන වෙලාවේදී සංගීත සම්දර්ශනයක් පැවැත්වුවා. ඒකට ආපු කලාකරුවෙක් වෙච්ච බන්දුල විජේවීර මහත්තයා කොමිසම සභාවට ගෙනල්ලා කැඳවලා ඇහුවා තමුන්නාන්තලා පපඩම් බෙදලාද කෑවේ කියලා ඇහුවා කොමිසම. පපඩම් තම්බලා ගන්න නැහැනේ සභානායකතුමා. හොදිය දන්නේ නැහැනේ පපඩම් වලින්. එතුමා එළියට ඇවිල්ලා ගානේ ඉතින් වෙච්ච දෙයට මක් කරන්නද කියලා. මක් කරන්නද කියලා.
අවසන් කරන්න.
ඒ නිසා තමුන්නාන්තලාගේ මේ අරාබි නිසල්ලාගේ කතා 1001ට තව කතා ටිකක් 2020 වෙනකන් ඉන්නවනම් හදාගන්න. මේවා රට රාජ්‍යපු බරු පට සුරංගනා කතා. මේ මංගල මහත්තයාගේ මංගල අයවැය හැම පිටුවකම තියෙන බීජ සුවඳ, බියර් සුවඳ, බියර් සුවඳ අමන මේ වුණා පුළුව අයවැය මංගල වේවා කියලා ප්‍රාර්ථනා කරමින් මම
මීළඟට ගරු සාන්තසි ස්කන්දරාජ මන්ත්‍රීතුමිය
2012 ஆண்டுக்கான வரவு செலவு திட்ட குளிநிலை விவாதத்தில் பங்கு பெற்ற சந்தர்ப்பம் தந்தமைக்கு நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன். இன்று அலுவலகங்கள், ஆணைக்குழுக்கள், திணைக்களங்கள் போன்றவற்றின் மீதான விவாதத்திலே இந்த விடயங்களில் வரவு செலவு திட்ட உரையின் பொழுது கௌரவ நிதியமைச்சர் அவர்கள் கடந்த கால கசப்பான நிகழ்வுகளுக்கு முற்றுப்புள்ளி வைக்க வேண்டுமென்ற நல்ல சிந்தனையோடு வரவு செலவு திட்டத்தை முன்வைத்தார். ஆம், அவரோட அது மட்டுமல்ல, அவர் பல்வேறு விதமான கவர்ச்சிகரமான சொற்பிரயோகங்களை பாவித்து இந்த வரவு செலவு திட்டம் தொடர்பான தனது உரைகளை முன்வைத்துள்ளார். அவ்வாறான அந்த விவாதங்களில் இன்று அலுவலகங்கள், ஆணைக்குழுக்கள், திணைக்களங்கள் தொடர்பான இந்த விவாதத்திலே இந்த வடகிழக்கு பகுதியிலே யுத்தத்திலே மீண்டெழுந்த எமது மக்கள் அந்த அலுவலகங்கள், திணைக்களங்கள் தொடர்பாக, அமைச்சுக்கள் தொடர்பாக பெற்றுக்கொள்கின்ற அவர்களது சேவைகளில் பல்வேறு விதமான குறைபாடுகள், சீர்கேடுகள் காணப்படுவது தொடர்ந்து அவதானிக்கப்படுகின்றது. அந்த வகையிலே யுத்தத்தின் பின் வடபகுதியிலே சேவலங்கா என்னும் நிறுவனத்தினால் பசுமையை நோக்கி என்னும் ஒரு பெருமளவான திட்டம் மேற்கொள்ளப்பட்டது. அவ்வாறு மேற்கொள்ளப்பட்ட திட்டத்திலே 100 ஏக்கர் காணிகளுக்கு அதிகமான காணிகள் துப்புரவு செய்யப்பட்டு அங்கு பண்ணைகள் அமைக்கின்ற வகையிலே பலவேறு விதமான வேலைகள் முன்னெடுக்கப்பட்டு ஆனால் இன்று அது அவ்வளவும் கைவிடப்பட்ட நிலையில் காடுகளாகவும் அல்லது அங்கு கட்டப்பட்ட கட்டிடங்கள் அன்றன்றாடு களவாடப்படுகின்ற நிலையும் காணப்படுகின்றது. அந்த வகையிலே அது தொடர்பான அமைச்சரிடம் நான் ஒரு கேள்வியை கேட்டிருந்தேன். அந்த கேள்வி இன்று 7வது கேள்வியாக இன்று இங்கே முன்வைக்கப்பட்டது. எனது கேள்வி, சேவாலங்கா நிறுவனம் பசுமையை நோக்கிய என்னும் திட்டத்தின் கீழ் முல்லைத்தீவு மாவட்டத்தில் பண்ணை திட்டங்களை மேற்கொண்டதை அமைச்சர் அவர்கள் அறிவாரா? ஆமெனில் பிரதேச செயலக ரீதியாக திட்டங்களின் அமைவிடத்தை வெவ்வேறாக தெரிவிப்பாரா என்பதையும், இத்திட்டங்களுக்கான செலவீட்டு தொகை எவ்வளவு என்பதையும், இவை தற்போது பயன்படுத்தப்படாமல் உள்ளதென்பதையும் அறிவாரா? அப்பிரதேசத்தில் உள்ள பதிவு செய்யப்பட்ட அமைப்புகளுக்கு இத்திட்டத்தை கையளிப்பதற்கு நடவடிக்கை எடுப்பாரா இல்லையே ஏன் என்ற கேள்வியை முன்வைத்திருந்தேன். இன்று இந்த கேள்வி இங்கே கேள்விக்குரிய சந்தர்ப்பம் வந்த பொழுது இந்த கேள்விக்கு பதில் அளிப்பதற்கு சம்பந்தப்பட்ட அமைச்சர் அவர்கள் இங்கே பிரசன்னமாகவில்லை மட்டுமல்ல, இது தொடர்பான பிரச்சனையை நான் எமது பிரதேச அபிவிருத்தி குழு கூட்டம், மாவட்ட அபிவிருத்தி குழு கூட்டங்களிலும் முன்வைத்திருக்கின்றேன். அந்த கூட்டங்களில் முன்வைத்து பாவிக்கப்படாது களவாடப்படுகின்ற இந்த சொத்துக்களை இருந்த நிலையில் இருந்தாவது அங்கு மிகவும் அர்ப்பணிப்போடு சேவையாற்றுகின்ற அமைப்புகளுக்கு அதை கையளிக்குமாறு கேட்ட பொழுது கூட எதுவித நடவடிக்கைகளும் இதுவரை எடுக்கவில்லை. இந்த அதி உயர் சபையில் கூட இந்த பிரச்சனைக்கு அல்லது இந்த பசுமையை நோக்கிய திட்டத்திற்கு யார் பொறுப்பு, அதற்குரிய செலவு எவ்வளவு, அது மீளவும் ஆரம்பிக்கப்படுமா என்று பதில் கூற முடியாத ஒரு அமைச்சாகவே இந்த அமைச்சு காணப்படுகின்றது. இவ்வாறாக அதி உயர் சபையிலேயே தீர்வு காணப்படாத எமது பிரதேசத்திலே கௌரவ நிதி அமைச்சர் கூறிய நீல பசுமை புரட்சி, அவர் கூறியிருக்கின்ற பல்வேறு வார்த்தை ஜாலங்கள், பொருளாதார ஸ்திரத்தன்மை, பேரண்ட பொருளாதாரம், நிலைபேறான அபிவிருத்தி போன்ற பல்வேறு விதமான வார்த்தை ஜாலங்கள் எவ்வாறு செயற்பட போகின்றது என்ற ஒரு கேள்வியை நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இந்த அமைச்சுக்கள் தொடர்பான விடயத்திலே கௌரவ கிரியல்ல அமைச்சர் அவர்களை நான் இங்கு நிச்சயமாக பாராட்ட வேண்டும். ஏனெனில் அமைச்சர் மட்டும்தான் இந்த வன்னி பாராளுமன்ற உறுப்பினர்களுக்கு, தமிழ் தேசிய கூட்டமைப்பின் உறுப்பினர்களுக்கு விசேடமாக வீதி திருத்தத்துக்கென நிதி ஒதுக்கீடு செய்திருக்கின்றார். அது மட்டுமல்ல, அந்த வீதி அபிவிருத்தி அதிகார சபையிலே காணப்படுகின்ற சில லேப தரத்தில் உள்ள வெற்றிடங்களை நிரப்புவதற்கு எம்மிடமிருந்து அங்கிருக்கின்ற தொழில் வாய்ப்பெற்ற இளைஞர்களை நியமிப்பதற்கு அவர் எங்களுக்கு உதவி செய்திருக்கின்றார். அது மட்டுமல்ல, அந்த வவுனியா வளாகத்தை பல்கலைக்கழகமாக தர முயற்சி அங்கு வந்திருக்கின்றார். இவ்வாறாக அது இதனால் மேலாக இந்த பாராளுமன்றத்திலே எந்த நேரமும் நாம் சென்று எங்களுடைய பிரதேசத்தினுடைய எங்களுடைய மக்களுடைய பிரச்சனைகளை கலந்துரையாடக்கூடிய ஒரு கௌரவ அமைச்சராக அவர் இருக்கின்றார். இந்த பாராளுமன்றத்திலே ஏனி அமைச்சர்களுக்கென்று அறைகள் ஒதுக்கப்பட்டிருந்தாலும் நாம் அவர்களை சந்திக்கக்கூடியதாகவோ எமது மக்களது பிரச்சனைகளை எடுத்து கூறக்கூடியதாகவோ ஒரு நிலை இங்கு காணப்படவில்லை. அவ்வாறாக இந்த நாங்கள் அமைச்சரவையில் இல்லாததனால் எங்களுடைய பல பிரச்சனைகளை நாம் எடுத்து சொல்ல முடியாத நிலை இருக்கின்றது. எனவே இந்த பாராளுமன்றத்தில் ஒரு குறிப்பிட்ட நாளை ஒதுக்கி அந்த அமைச்சர்களை நாம் சந்தித்து எமது மக்களது பிரச்சனைகளை எடுத்து கூறக்கூடிய ஒரு வாய்ப்பினை, அதற்குரிய ஒரு சரியான தீர்வினை இந்த பாராளுமன்றத்தின் ஊடாக எடுக்கப்பட வேண்டும் என்ற ஒரு கோரிக்கையையும் நான் இங்கு முன்வைக்கின்றேன். இதனிலும் மேலாக கௌரவ பிரதம மந்திரி அவர்களிடம் கேட்கப்படும் கேள்விகளில் கடந்த 9வது மாதம் 6வது திகதி நான் ஒரு கேள்வியை முன்வைத்திருந்தேன். அதாவது வடமாகாணத்தைச் சேர்ந்த பல்வேறு பிரதேசங்களுக்கு திடீர் மரண விசாரணை அதிகாரிகள் நியமிக்கப்படாமையால் மக்கள் பல்வேறு சிரமங்களுக்கு ஆளாகி வருகின்றனர். இப்பிரதேசங்களில் திடீர் விபத்துக்கள் உள்ளிட்ட ஏனைய காரணங்களால் அகால மரணங்கள் ஏற்படும் பட்சத்தில் பிரேத பரிசோதனை மேற்கொண்டு இறந்த உடலை உறவினர்களிடம் ஒப்படைப்பதற்கு அதிக காலம் எடுக்கும் நிலை காணப்படுகின்றது எனவும், இது பிரச்சனையை தீர்க்கின்ற வகையில் திடீர் மரண விசாரணை அதிகாரிகள் நியமிக்கப்படுவார்களா என்ற ஒரு கேள்வியை கௌரவம் பிரதமர் அவர்களிடம் நான் கேட்டிருந்தேன். அப்பொழுது 9ஆம் மாதம் கேட்கப்பட்ட அந்த கேள்விக்கு தான் உடனடியாக நடவடிக்கை எடுப்பதாக கௌரவ பிரதம மந்திரி அவர்கள் கூறியிருந்தார். ஆனால் இன்று வரை இந்த வினாவுக்கான எதுவித நடவடிக்கைகளும் எடுக்கப்படாத ஒரு நிலையே காணப்படுகின்றது. இங்கே அமைச்சர்கள் பிரதமரிடம் கேட்கப்படுகின்ற கேள்விகளுக்கே பதில் இல்லாத பொழுது சாதாரண மக்கள், அதுவும் ஏழை மக்கள், இந்த யுத்தத்திலே இருந்து மீண்டெழுந்த மக்கள் எவ்வாறு அலுவலர்கள் அதிகாரிகளிடம் அவர்கள் சரியான தீர்வினை பெற்றுக்கொள்ள முடியும்? அமைச்சர் மட்டத்திலே சரியான பதிலை எங்களுக்கு இந்த பாராளுமன்றத்திலேயே தர முடியவில்லை, அல்லது தந்த கேள்விக்கு நடவடிக்கை எடுக்கப்படவில்லை. இந்த நிலையில் இந்த யுத்தத்தில் மீண்டெழுந்த எமது மக்கள் எவ்வாறு ஒரு சரியான நல்லிணக்கத்தோடு அவர்கள் வாழ்வதற்கு முன் வருவார்கள்? இந்த வகையிலே இந்த வட்டுவாகல் என்ற பிரதேசம் இந்த இறுதி யுத்தத்தின் சாட்சியாக உள்ள பிரதேசம். அந்த வட்டுவாகலிலே வெற்றித்தான் எமது உறவுகள், தங்களுடைய உறவுகளை இராணுவத்தினிடம் கையளித்து கையளிக்கப்பட்டதுக்கான ஆதாரங்களை வைத்திருக்கின்ற உறவுகள் இன்று வரை தங்களுடைய உறவுகளை தேடி போராடி கொண்டிருக்கின்றார்கள். இவ்வாறாக பிரபல்யம், சர்வதேச ரீதியாக பிரபல்யம் பெற்ற இந்த வட்டுவாகல் பாலம் இதுவரை திருத்தப்படவில்லை. கூடான கோடி ரூபாய்கள் இந்த வடபகுதியிலே யுத்தத்தின் பின் அரசு சார்பற்ற நிறுவனங்களால் கொட்டப்பட்டும் இந்த பாலத்தை திருத்துவதற்கு முன்வைக்காதது மட்டுமல்ல, நேற்று அந்த பாலத்தில் ஏற்பட்ட உடைவு காரணமாக மக்கள் பயணிகள், அது கிளிநொச்சி பரந்தன் முல்லைத்தீவின் பிரதான வீதியிலே அமைந்திருக்கின்ற அந்த பாலத்தின் ஊடாக பயணம் செய்ய முடியாது பல துன்பங்களை எதிர்கொண்டார்கள். இதே இந்த பாதைக்கு சமனாக கேப்பாபிலவு புதுக்குடியிருப்பு பாதை திருத்தம் செய்யப்பட்டு அது அங்கு இருக்கின்ற கேப்பாபிலவு இராணுவத்தினால் அந்த பாதையை பாவிக்க முடியாது, தடுத்து வைத்திருக்கின்றார்கள். எனவே அந்த கேப்பாபிலவு புதுக்குடியிருப்பு பாதையை திறந்து இந்த மக்கள் தங்களுடைய பயணங்களை இலகுவாக மேற்கொள்வதற்கு நடவடிக்கை எடுக்க வேண்டுமென்று நான் ஒரு பிரேரணையை இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இதேபோல் இந்த யுத்த நேரத்திலே, இறுதி யுத்தத்திலே வடபகுதிக்கு பார ஊர்தி சங்கங்களின் பார ஊர்திகள் மூலம் கொண்டை மூலமாக உணவுப் பொருட்கள் எடுத்து செல்லப்பட்டது. அவ்வாறு உணவுப் பொருட்களை சேவை செய்ததற்கான பெருமளவான நிதியை வடமாகாண பார ஊர்தி சங்கத்திற்கு அரசு செலுத்த வேண்டியிருக்கின்றது. இந்த இறுதி யுத்தத்திலே சொத்துக்களை இழந்தாலும் இந்த பார ஊர்தி சங்கத்தினர் இந்த தமக்காக கிடைக்கப்பெற இருக்கின்ற நிதி தொடர்பான ஆவணங்கள் அடங்கிய அதற்குரிய ஆவணங்களுக்குரிய அந்த கோப்பை அவர்கள் இடம்பெயர்ந்து பெறும் பொழுது எடுத்து சென்று மீண்டும் அவர்கள் இந்த பார ஊர்தி சங்கத்தினர் அந்த தங்களுக்கான கொடுப்பனவுகளை செலுத்துமாறு அரசிடம் கோரிக்கை விடுத்திருந்தார்கள். அந்த அடிப்படையில் வவுனியா அரசாங்க அதிபரனால் இதற்கான விசாரணையை மேற்கொள்வதற்கென ஒரு குழு அமைக்கப்பட்டது. இந்த விசாரணை முடிவடைந்து பல மாதங்களாகியும் அந்த விசாரணை அறிக்கை இன்னும் சமர்ப்பிக்கப்படவில்லை. இந்த பார ஊர்தி சங்கத்தினர் தொடர்ந்தும் தங்களுடைய சேவைகளை முன்னெடுக்க முடியாது, இந்த யுத்தத்திலேயே தங்களுடைய சொத்துக்கள் அனைத்தையும் இழந்து தங்களுடைய கொடுப்பனவுகளுக்குரிய ஆவணங்களை சமர்ப்பித்தும் இதுவரை நடவடிக்கை எடுக்கப்படாமை மிகவும் வேதனைக்குரிய ஒரு விடயமாக இருக்கின்றது. ஆகவே இவ்வாறான விடயங்களில் எங்கள் இந்த வடபகுதிக்கென விசேடமான கவனத்தை செலுத்தி இந்த மக்கள் ஒரு நல்லிணக்கத்தோடு வாழ்வதற்கு இந்த அரசு நடவடிக்கை எடுக்க வேண்டும். இதனை விட சில அரசியல்வாதிகளின் அனுசரணையில் சில அரச அலுவலர்கள் பாதிக்கப்படுவது உண்டு, அரசு அலுவலர்கள் முறைகேடாக நடந்து கொள்கின்ற நிலையும் காணப்படுகின்றது. அந்த வகையிலே எமது முல்லைத்தீவு மாவட்டத்தை பொறுத்தவரையில் நீதிமன்றத்தின் தீர்ப்பை கூட ஏற்றுக்கொள்ளாத நிலை காணப்படுவது மிகவும் வேதனைக்குரிய ஒரு விடயம். மீன்பிடி கிராமமாக இருக்கின்ற அலம்பில் செம்மலை போன்ற கிராமங்களிலே அங்கு இறங்கு துறையிலே இரு பகுதியையும் செல்ல வேண்டாம், தென் பகுதியிலே இருந்து வருகின்ற மீனவர்களையும் செல்ல வேண்டாம், இங்கிருக்கின்ற மீனவர்களுக்கும் செல்ல வேண்டாம் என்று நீதி மன்றத்தாலே தீர்ப்பளிக்கப்பட்டாலும் அங்கிருக்கின்ற போலீஸ் நிர்வாகம் அந்த தென்பகுதியிலே இருந்து மீன்பிடிக்காக தங்கியிருக்கின்ற மீனவர்களுக்கு ஒத்துழைப்பு வழங்குகின்றது. எனவே நீதிமன்றத்தினுடைய தீர்ப்பை கூட ஏற்றுக்கொள்ள முடியாதது மட்டுமல்ல, இந்த விடயத்திலே அங்கிருக்கின்ற பிரதேச செயலாளர் அவர்கள் நீதியான முறையில், சட்டத்துக்கு ஏற்ற முறையில், சுற்று நிறுவனங்களுக்கு ஏற்ற முறையில் அவர் நடவடிக்கை எடுத்தார் என்பதற்காக அவருடைய பதவி உயர்வு கூட தடுத்து வைக்கப்பட்டிருக்கின்றது. இவ்வாறாக அரசு அதிகாரிகளை சரியான முறையிலே, நேர்மையான முறையிலே சேவை செய்ய, மக்களுக்கு சேவையை வழங்குவதற்கு தடுக்கின்ற நிலைமை அங்கு தொடர்ந்து காணப்படுகின்றது. போலீஸ் நிர்வாகத்தை பொறுத்தவரையிலும் இந்த வடபகுதியிலே மீள்குடியேற்றத்தின் பின்பு அங்கு கலை கலாச்சார சீரழிவுகளுக்கு இந்த போலீஸ் நிர்வாகம் ஒரு முக்கிய காரணியாக காணப்படுகின்றது. அங்கு கசிப்பு காய்ச்சுவது, அதற்கான ஊக்குவிப்புகள், அந்த காய்ச்சுபவர்களை ஊக்குவிப்புகின்ற ஒரு நிர்வாகமாகத்தான் போலீஸ் நிர்வாகம் காணப்படுகின்றது. நான் ஒரு பொதுமக்கள் சந்திப்பின் பொழுது இந்த கசிப்பு வியாபாரமும் அதனாலே குடும்ப வன்முறைகள், சீரழிவுகள் பற்றி பொதுமக்கள் என்னிடம் முறைப்பாடு செய்திருந்தார்கள். அந்த நேரத்திலே இது தொடர்பாக போலீசினுடைய நிலைமை என்ன என்று நான் விசாரித்த பொழுது, போலீஸ் தன்னுடைய போலீஸ் அலுவலகத்தில் இருந்து கசிப்பு காய்ச்சுபவர்களை பிடிப்பதற்கென வாகனத்தில் வெளிக்கிடுகின்ற பொழுது அங்கிருந்த தொலைபேசி அழைப்பு, போலீஸ் நிலையத்தில் இருந்தே கசிப்பு காய்ச்சுகின்ற வீட்டுக்கு தொலைபேசி அழைப்பு செல்லும், வருகிறார்கள் பிடிப்பதற்கு, நீங்கள் இந்த இடத்திலிருந்து மாறிக்கொள்ளுங்கள் என்று. இவ்வாறான ஒரு நிர்வாக நிலைதான் அங்கு தொடர்ந்து கொண்டிருக்கின்றது. இது மட்டுமல்ல, இந்த யுத்தத்தின் பின்பு இந்த பெண்கள், இந்த யுத்தத்திலே பாதிக்கப்பட்ட பெண்களை மேலும் பாதிக்கப்படுகின்ற வகையிலே இந்த நீதி நிர்வாகம், போலீஸ் நிர்வாகம் காணப்படுகின்றது. இரண்டு பிள்ளையோடு, மூன்று பிள்ளையோடு, தாயோடு பிள்ளையை விட்டுவிட்டு மறுமணம் செய்வதென்பது இப்பொழுது சர்வசாதாரணமாகிவிட்டது. இந்த மறுமணம் செய்த ஆண்கள் செல்வதால் இந்த பிள்ளைகளை வளர்த்தெடுப்பதற்கு, இந்த யுத்தத்திலே அனைத்து சொத்துக்களையும் இழந்து அடிமட்டத்திலிருந்து மீண்டெழுந்து வாழ முடியாது தவிக்கின்ற எமது பெண்கள் நீதிமன்றத்துக்கு போலீஸ் முறைப்பாட்டுக்காக செல்கின்றார்கள். நீதிமன்றம் பிடியாணை பிறப்பிக்கின்றது இந்த கைவிட்டு சென்ற கணவனை தேடி பிடித்து கொண்டு வருமாறு. ஆனால் அந்த போலீஸ் நிர்வாகம் அந்த கைவிட்டு சென்றவனுக்கு காவலாக இருக்கின்றதே தவிர அவனை பிடித்து கொண்டு வந்து நீதிமன்றத்திலே ஆஜராக்குவதற்கு ஒத்துழைப்பு வழங்காத நிலையை பல பெண்கள் எங்களுக்கு தொடர்ந்து முறைப்பாடு செய்து கொண்டிருக்கின்றார்கள். இந்த விடயங்கள் இங்கு இனிய பாராளுமன்ற உறுப்பினர்கள் தங்களுடைய தனிப்பட்ட பிரச்சனைகளை வாக்குவாதம் செய்து கொண்டு தீர்க்கின்றார்கள் அல்லது வாக்குவாதம் செய்துகின்றார்கள். ஆனால் இந்த பிரச்சனைகள் இவ்வாறாக நீதிக்கு, நிர்வாகத்திற்கு, அலுவலகத்திற்கு, திணைக்களத்திற்கு அங்கு சரியான முறையிலே செயற்படுத்த முடியாத வகையில் அங்கு நிலைமைகள் காணப்படுகின்றது என்பதனை நீங்கள் கருத்தில் எடுக்க வேண்டும். வேலைவாய்ப்பு வழங்குகின்ற பொழுது எமது பிரதேசத்திலே கௌரவ கிரியல்ல மினிஸ்டருடைய அமைச்சை தவிர்ந்த ஏனைய அமைச்சுக்களுக்கு வேலை வாய்ப்பு வழங்குகின்ற பொழுது தென் பகுதியில் இருந்து சிங்களவர்கள் அங்கு வேலை வாய்ப்பு பெற்று வருகின்றார்கள். வேலை வாய்ப்பு பெற்று வருகின்றவர்கள் 4 மாதங்களிலோ 6 மாதங்களுக்கோ பின்பு அவர்கள் மாற்றலாகி சென்று விடுகிறார்கள். எமது வடபகுதியிலே இன்று இந்த வரவு செலவு திட்டத்திலே
கௌரவ அமைச்சர் அவர்களது அமைச்சை தொடர்பாக பாராட்டு தெரிவிப்பதன் காரணமாக எதிர்காலத்தில் அவர் உங்களது பிரதேசத்துக்கு, உங்களது தொகுதிக்கு மிக அதிகமாக படைகளை ஆட்டுவான நம்பிக்கை எனக்கு இருக்கின்றது.
நன்றி. நாங்கள் அவரை பாராட்ட வேண்டும் தானே? எந்த அமைச்சர் எங்களுக்கு சாதகமாக வேலை செய்கிறாரோ அவரை நாங்கள் பாராட்ட வேண்டும். நீங்கள் அவ்வாறாக வராதபடியும் நாங்கள் உங்களை சொல்லக்கூடிய முடியும் இல்லை. நீங்கள் ஒரு தமிழ் பேசும் ஒரு உறுப்பினராக இருந்தும் எமது தமிழ் பகுதிக்கு, எமது
வடபகுதிக்கு நீங்கள் விஷயம் செய்து அந்த மக்களுடைய துன்பங்களை நீங்கள் ஒரு அமைச்சரவையில் இருக்கின்ற அமைச்சராக இருந்தும் இதனை நீங்கள் செய்து தரவில்லை. நீங்கள் இந்த நடைபெற்றுக் கொண்டிருக்கிற அரசியல் பிரேரணையில் கூட சாதகமாக தமிழ் மக்களுக்கு சொல்ல முடியாத சில விடயங்களை நாங்கள் அறிந்து கொண்டிருக்கின்றோம். மிகவும் மன்னிக்க வேண்டும், மிகவும் வெக்கமாக வேதனையாக இருக்கின்றது.
நீங்கள் புரிந்துகளை தவறுகிறீர்கள், நான் அதை தவறாக சொல்லவில்லை. அவரை பாராட்டுங்க, நல்ல விஷயம் பாராட்டுங்கள், பாராட்டு மூலமாக அதிகமாக செய்ய வேண்டும் என்று சொல்கின்றேன். தவிர நான் வீதிகளை போடுவதற்கோ பாலங்களை கட்டுவதற்கோ அல்லது கட்டமைப்பு உருவாக்குவதற்கோ பொறுப்பான அமைச்சர் அல்ல. நான் மக்கள் இதயங்களை கட்டுகின்றேன், தலைகளை செய்கின்றேன், இதயங்களை ஒன்றாக சேர்த்துக் கொண்டிருக்கின்றேன். அது மறந்துவிட வேண்டாம். ஆகவே தமிழ் மக்கள் சிங்கள மக்களுக்கு இடையிலான புரிஞ்சுணர்வை ஒற்றுமை ஐக்கியத்தை ஏற்படுத்தும் பொறுப்பு தான் எனக்கு இருக்கின்றது. அதை செவ்வியாக செய்து கொடுத்தான் இருக்கிறேன். உங்களுக்கு புரியாவிட்டால் அவனு செய்ய முடியாது, செய்து கொண்டு தான் இருக்கின்றேன். நான் பாலங்களை கட்டவில்லை, வீதிகளை போட்டவில்லை. அவர் செய்கிறா செய்யட்டும், நல்ல விஷயம் பாராட்டுகள், அவரை பெற்றுக்கொள்ளுங்கள், வேண்டாம் சொல்லவில்லை. நான் சொல்ல தெளிவாக புரிந்து கொள்ளுங்கள், தெரியாமல் தெரிவிக்காதீர்கள். நான் நல்லதாக சொன்னேன்.
நன்றி. வரவு செலவு திட்டத்திலே நீண்ட காலமாக இடம்பெயர்ந்த முஸ்லீம்களின் மீள் குடியேற்றத்துக்கென 2500 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்யப்பட்டிருக்கின்றது. நாம் ஒரு இனத்திற்கோ ஒரு மதத்திற்கோ எதிரானவர்கள் அல்ல. ஆனால் நீங்களாகவே தமிழர்களுக்கும் முஸ்லீம்களுக்கும் இடையே ஒரு துவேசத்தை ஏற்படுத்துகின்ற ஒரு செயற்பாடாகத்தான் இதை நான் பார்க்கின்றேன். ஏனென்றால் எமது முல்லைத்தீவு மாவட்டத்திலே நீண்ட காலமாக இடம்பெயர்ந்த தமிழ் மக்கள் அங்கு மீள்குடியமர்ந்து இதுவரை அவர்களது அடிப்படை வசதிகள் செய்து கொடுக்கப்படாத நிலை காணப்படுகின்றது. உதாரணமாக 1983 கொக்குளாய், கொக்குத்தொடுவாய், கர்நாட்டுக்கணி போன்ற கிராமங்களில் பூர்வீகமாக வாழ்ந்த தமிழ் மக்கள் அங்கு வந்த சிங்களவர்களாலும் இராணுவத்தின் உதவியோடு அவர்கள் வெளியேற்றப்பட்டார்கள். வெளியேற்றப்பட்ட பின்பு மகாவலி எல்வலிய திட்டத்தின் கீழ் அந்த மக்களது அறுதி உறுதி காணிகள் சிங்களவர்களுக்கு பறிமுதல் செய்து கொடுக்கப்பட்டிருக்கின்றது. இது ஒரு பகுதி, அவர்களது வாழ்வாதாரம் பாதிக்கப்பட்டிருக்கின்றது. இன்று மீள்குடியேறி 9 வருட காலம் முடிவடைகின்ற நிலையிலும் அவர்கள் தங்களுடைய தொழிலை செய்யக்கூடிய வகையில் அவர்களுக்கு மாற்றுக்காணிகள் வழங்கப்படவில்லை, அவர்களுக்கு உரிய காணிகள் வழங்கப்படவில்லை. அது மட்டுமல்ல, அந்த பிரதேசங்களில் அடிப்படை வசதிகள் கூட இன்னும் செய்து கொடுக்கப்படாத நிலை. ஒரு நன்னீர் குடிநீருக்கு வசதி, வீதிகளை புனரமைத்தல், பாடசாலை கட்டல், பிள்ளைகளுக்கான வசதிகள் போன்ற அடிப்படை வசதிகள் கூட செய்து கொடுக்கப்படாத நிலையிலும் இந்த மக்களும் ஒரு நீண்ட காலம் இடம்பெயர்ந்த ஒரு மக்களாக இருக்கின்ற வேளையில் அவர்களை ஓரங்கட்டி விட்டு முஸ்லீம்களுக்கென்று தனியே 2500 மில்லியனை ஒதுக்கியிருப்பது மிகவும் வேதனைக்குரிய ஒரு விடயமாகும். இங்கு நான் முன்வைக்கின்ற கருத்து என்னவென்றால், இந்த முஸ்லீம்கள் வெளியேற்றப்படும் வரை அவர்கள் வடபகுதியிலே வாழ்ந்த பிரதேசங்களில், நானும் அந்த பகுதியிலே பிறந்து வாழ்ந்து வளர்ந்தவள் என்ற வகையில், முஸ்லீம் மக்களும் தமிழ் மக்களுக்கும் இடையே அன்று பிணக்குகள் இருக்கவில்லை, விரோதங்கள் இருக்கவில்லை, துவேசம் இருக்கவில்லை. நல்லிணக்கத்தோடு தான் நாம் வாழ்ந்தோம். எங்களது குடும்பங்களிலே ஏற்படுகின்ற நன்மை தீமைகளுக்கு அவர்களும் நாங்களும் ஒன்றாக கலந்து கொண்டோம். எமது தமிழர்களுக்கு ஒரு துன்பம் என்றவுடன் முஸ்லீம்கள் அவர்கள் உதவி செய்கின்ற நிலை காணப்படுகின்றது. அவ்வாறு ஒரு நல்லிணக்கத்தோடு மீண்டும் வாழ்வதற்குத்தான் எமது மக்கள் ஆசைப்படுகின்றார்கள், விரும்புகின்றார்கள். ஆனால் இதற்கு ஒரு விரிசல் ஏற்படுத்துகின்ற வகையில் நீண்ட காலமாக இடம்பெயர்ந்த முஸ்லீம்களுக்கு மட்டும் நிதியை ஒதுக்கி தமிழ் மக்களை ஒதுக்கி வைத்திருப்பது என்பது மிகவும் வேதனைக்குரிய ஒரு விடயமாக நான் இந்த இடத்திலே சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இது மட்டுமல்ல, கிராமத்துக்கு ஒரு குளம் அபிவிருத்தி செய்தல் என்ற ஒரு திட்டத்தையும் வரவு செலவு திட்டத்திலே முன்வைக்கப்பட்டிருக்கின்றது. அந்த வகையிலே அந்த கிராமத்துக்கு குளங்களை அபிவிருத்தி செய்தால்தான் விவசாயத்திலே அல்லது இந்த பசுமை என்ற அந்த வரவு செலவு திட்டம் வெற்றியளிப்பதாக இருக்கும். ஆனால் எமது வடபகுதியை பொறுத்தவரையில் அபிவிருத்தி செய்யப்பட்ட குளங்களே மக்களிடம் கையளிக்கப்படாத நிலை இருக்கின்றது. குளத்தை அபிவிருத்தி செய்துவிட்டு அதன் கீழே நீர்பாய்ச்சக்கூடிய காணிகளை மக்களிடம் கையளிக்காமல் இராணுவம் பிடித்து வைத்திருக்கின்றது. குளக்கட்டுகளை வெட்டி உதாரணமாக முருகண்டை குழா கட்டை வெட்டி இராணுவ முகாமிட்டிருப்பதனால் ஒவ்வொரு மேரி காலத்திலும் அந்த குளத்திலே தேங்க வேண்டிய நீர் அனைத்தும் மக்களது குடியிருப்புகளுக்குள்ளே செல்கின்ற துன்ப நிலைமை தொடர்ந்து கொண்டிருக்கின்றது. இவ்வாறாக பல்வேறு விதமான வார்த்தை யாலங்களை கூறி இந்த வரவு செலவு திட்டத்தை முன்வைத்த நிதி அமைச்சர் அந்த வார்த்தை யாலங்களில் வெற்றி பெற வேண்டுமென்றால் இவ்வாறா இந்த வடகிழக்கு பகுதியிலே காணப்படுகின்ற அடிப்படை பிரச்சனைகள் தீர்க்கப்பட வேண்டும். 50,000 வீடுகளை தருவதாக முன்மொழிந்துள்ள இந்த அரசு இந்த 50,000 வீடுகளுக்குரிய ஓடுகளை உற்பத்தி செய்வதற்கு முல்லைத்தீவிலே ஒட்டு சுட்டானில் ஓட்ட தொழிற்சாலை இயங்கி வந்தது. இந்த யுத்தம் முடிவுக்கு வரும் வரை அந்த வடபகுதி ஓட்ட தேவைகள் அனைத்தையும் நிறைவு செய்தது மட்டுமல்ல தென்பகுதிக்கும் தரமான ஓடுகள் அனுப்பப்பட்டன. எனவே இந்த ஓட்ட தொழிற்சாலையை உடனடியாக ஆரம்பித்து மீண்டும் அந்த அங்கே அந்த மக்களுக்கு வேலை வாய்ப்புகளை கொடுத்து ஒரு நல்லிணக்கத்தோடு மக்கள் வாழ்வதற்கு ஆவண செய்ய வேண்டும் என்று கேட்டு நிறைவு செய்கின்றேன்.